பிரேஸ் வடிவேல், யூ ஹேவ் 10 மினிட்ஸ்.
தேங்க்யூ. கௌரவத்துக்குரிய சபையை தலைமை தாங்க நடத்தி கொண்டிருக்கின்ற உறுப்பினர் அவர்களே, இன்றைய தினத்திலே ஏற்றுமதி இறக்குமதி சம்பந்தப்பட்ட இந்த விவாதத்திலே என்னுடைய தொப்பல்கொடி உறவுகள் மலைய மக்கள் சார்பாக சில பதிவுகளை இங்கு மேற்கொள்ளாமல் விரும்புகின்றேன். கிட்டத்தட்ட ஒரு மாதம் ஆகப் போகின்றது பண்டாரவளை பூனாகலை கபர்களை மண் சரிவு. பூனாகலை தோட்டத்திலே கபர்களை பிரதேசத்திற்கும் அதேபோன்று மக்கள் தெரிய பிரதேசத்திலே மண் சரிவு ஏற்பட்டு கிட்டத்தட்ட 142 குடும்பங்கள் அங்கு அனாதரவாக பாதிக்கப்பட்டிருக்கின்றார்கள். இதிலே கிட்டத்தட்ட 70 குடும்பங்கள் மாக்கந்த தேயிலை தொழிற்சாலையிலே முகாமிட்டிருக்கின்றார்கள். எந்தவித வசதிகளும் இன்றி உட்கடைப்பு வசதிகளும் இல்லாமல் மிகவும் மோசமாக அந்த தொழிற்சாலை உடைந்து விழுகின்ற நிலையில் இருக்கின்ற தொழிற்சாலையிலே சிறு குழந்தைகளையும் கர்ப்பிணிகளும் வயோதிபர்களுமாக மயிரிலே உயிர் தப்பியவர்களும் மண் சரிவிலிருந்து உயிர் தப்பியவர்களும் கூட அந்த முகாமிலே இருக்கின்றார்கள். எந்த வசதியும் கிடையாது. நாங்கள் கேட்டுக்கொள்கின்றோம், இந்த நாட்டிலே பல விடயங்கள் சம்பந்தமாக இந்த உயர பாராளுமன்றத்திலே பேசப்பட்டது, ஆனால் நடைமுறையிலே சாத்தியப்படக்கூடிய விடயத்திலே இந்த நாட்டு பிரஜைகள், இந்த நாட்டு மக்கள், இந்த நாட்டின் பொருளாதாரத்திற்காக பாடுபட்ட மக்கள், இந்த மலையக மக்கள், இந்த மண் சரிவாக பாதிக்கப்பட்ட மக்களுக்கு இந்த அனர்த்த முகாமித்துவம் அமைச்சு மூலமாக எடுத்த நடவடிக்கைகள் என்ன, இந்த 142 குடும்பங்களுக்கும் காணிகள் ஒதுக்கி எப்பொழுது வீடமைப்பை செயற்படுத்தி அவர்களுடைய வளமையான வாழ்க்கைக்கு நீங்கள் செயற்பட போகின்றீர்கள் என்பதை நான் இந்த அரசாங்கத்திடம் நான் கேட்டுக்கொள்கின்றேன். கிட்டத்தட்ட கௌரவ உறுப்பினர் அவர்களே, இந்த இதே பிரதேசத்திலே கடந்த பல வருடங்களுக்கு முன்பாக மீறிய பெற்ற மண் சரிவு ஏற்பட்டு எனது தொப்புள் கொடி உறவுகள் மண்ணோடு மண்ணாக சென்றார்கள், பல உயிரிழப்புகள் ஏற்பட்டது. அவர்களுக்கு வீடு அமைத்துக் கொடுப்பதற்கு 3 வருடங்கள் கிட்டத்தட்ட 3.5 வருடங்கள் எடுத்துக் கொள்ளப்பட்டது அவர்களை வளமைக்கு திரும்புவதற்கு. அவ்வாறாக செய்யாமல் மஸ்கெலிய பெருந்தோட்ட இயக்கத்திற்கு அரசாங்கம் உத்தரவிட்டு தேவையான காணிகளை ஒதுக்கி, உகந்த காணியை ஒதுக்கி வீடமைப்பு அமைச்சு அதேபோல் அனர்த்த முகாமித்துவம் அமைச்சு நேரடியாக தலையிட்டு இந்த 142 வீடுகளையும் இந்த என்னுடைய மக்களுக்கு வழங்க வேண்டும் என்பதை மிக மானித்தரமாக நான் இந்த உயரிய சபையிலே நான் கேட்டுக்கொள்கின்றேன். ஆகவே தயவு செய்து தற்போது அவர்கள் முகாமிட்டிருக்கின்ற அந்த முகாமில் இருக்கின்ற அங்கு நீர் ஒழுந்து கொண்டிருக்கின்றது, தற்காலிக மின்சார இணைப்பு, இவ்வாறான ஒரு ஆபத்தான நிலையிலே அந்த முகாமிலே அவர் வாழ்கின்றார்கள், அதற்கு நடவடிக்கைகளையும் அனர்த்த முகாமித்துவ அமைச்சு ஏற்படுத்த வேண்டும் என்பதை நான் கேட்டுக்கொள்கின்றேன். அது மட்டுமல்ல, அண்மையிலே நடைபெற்ற சூறாவளியினால் பசறை லுணுகலை மடுசீம பிரதேசத்திலே பல வீடுகள் மிக மோசமாக பாதிக்கப்பட்ட இடத்திலே நான் கௌரவ ஜனாதிபதி அவர்களிடம் பாராளுமன்ற வேண்டுகோள் விடுத்திருக்கிறாங்க. அவர்களுக்கு 10,000 ரூபாய் நிதி கொடுக்கப்பட்டிருந்தாலும் கூட ஏனைய கொடுப்பனர்கள் பெருந்தோட்டங்களை புறக்கணித்து செயற்படுவதாக லுணுகலை பசறை பிரதேச மூலமாக நான் அறிகின்றேன். ஆகவே மலையகத்திலே பசறை பகுதி மட்டுமில்லை, ஏனைய பகுதியிலும் கூட அந்த 2-3 மாதத்துக்கு முன்பாக ஏற்பட்ட அந்த அனர்த்தத்திலே சூறாவளியிலே மிக மோசமாக பெருந்தோட்டங்கள் பாதிக்கப்பட்டன. அவர்களுக்குரிய உரிய நடவடிக்கையும் எடுக்க வேண்டும் என நான் கேட்டுக்கொள்கின்றேன். அரிசி கொடுக்கின்றார்கள், மிகவும் நல்ல விடயம். இந்த நிவாரணம், அரிசி நிவாரணம் வழங்கப்படும் போது இந்த நாட்டிலே ஆக கூடுதலாக வேலை செய்து குறைந்த சம்பளத்தை பெற்றுக் கொண்டிருக்கின்ற மிக மோசமாக பாதிக்கப்பட்டுக் கொண்டிருக்கின்ற மலைய மக்கள் அனைத்து குடும்பங்களுக்கும் இந்த அரிசி வழங்கப்பட வேண்டும் என்பதை அதிவேக ஜனாதிபதி அவர்களிடம் நான் கேட்டுக்கொள்கின்றேன். பக்க சார்பற்ற முறையிலே மிக மோசமாக பாதிக்கப்பட்டுக் கொண்டிருக்கின்ற பெருந்தோட்ட குடும்பங்களுக்கு மொனராகலை பதுளை நுவரலிய கண்டிமாத்தலை கேகாலை ரத்தினபுரி கழுத்துறை மற்றும் தெனியாய காலி பகுதியில் இருக்கின்ற பெருந்தோட்டங்களுக்கும் இதனை பக்க சார்பின்றி அரசுகளை வழங்குங்கள். அவர்கள் மோசமாக பாதிக்கப்பட்ட மக்கள், இந்த நாட்டிலே தேயிலை தொழிற்சாலை தேயிலைக்காக உழைத்து இந்த ஓய்வு பெற்ற மக்கள் இருக்கின்றார்கள். ஆகவே அவர்களை உள்வாங்கிக் கொள்ளுங்கள் என்கின்ற ஆழமான கருத்தையும் நான் இங்கு வேண்டுகோள் விடுக்க வருகின்றேன். மற்றது கண்டி மாவட்டத்திலே JDB ஜனவசமையின் கீழ் இயங்குகின்ற கேகாலை எட்டியாந்தோட்ட பிரதேசத்திலே நாகசேன தோட்டத்திலே மிக மோசமான காணி பகிஷ்கரிப்பு நடவடிக்கை மேற்கொண்டிருக்கிற பெருந்தோட்ட மக்களுக்கு வேலையை நிறுத்தி வெளியாட்கள் அங்கே கொண்டு பொருளாதாரத்தை அபிவிருத்தி செய்வதாக கூறிக்கொண்டு அங்கு வேறு வெளியாட்களை கொண்டு அந்த தோட்டத்திலே பிரச்சனைகள் ஏற்படுத்தும் போது அங்கு எட்டியாந்தோட்ட பிரதேசத்திலே இந்த நாகசேன தோட்டத்திலே நேற்று பாரிய ஒரு ஆர்ப்பாட்டம், அந்த ஆர்ப்பாட்டத்தை மக்கள் கேட்பதை எங்களுக்கு சுதந்திரமாக வாழ விடுங்கள், இந்த தோட்டத்தில் ஐந்து பரம்பரையாக 200 வருட காலமாக வாழ்ந்து கொண்டிருக்கின்ற எங்களை நிம்மதியாக வாழ விடுங்கள். அவர்கள் குடியிருப்பு காபத்து, அவர்கள் அன்றாட வேலை பாதிக்கப்பட்டிருக்கின்றது, அவருடைய சமூக பாதுகாப்பு அனைத்துமே முழுமையாக கேள்விக்குறியாக்கப்பட்டிருக்கிறது. நான் கேட்கின்றேன், இந்த நாகசேன மற்றும் நாலப்பட்டிய மாவில தோட்டம், கலபொட, அதே போன்று மவுஞ்சின் தோட்டங்களில் இந்த காணிகளை பரிஷ்கரிப்பதற்கு யார் அங்கீகாரம் கொடுத்தது? எங்கு அனுமதி பெறப்பட்டது? ஏன் இதனுடைய வெளிப்படை தன்மை இல்லை? அப்படி இருந்தால், யாருக்காவது திராணி இருந்தால் அந்த காணிகளை வழங்கணும். நாங்கள் தான் செய்தோம், அமைச்சரை அந்தஸ்து அமைச்சரை அனுமதி கிடைக்கப்பட்டு செய்தோம் என்றால் திராணி இருக்கின்றார்கள். இந்த சபையில் எங்களை வெளிப்படுத்துங்கள், எங்களுக்கு தேவை வெளிப்படைத்தன்மை. இதன் அடிப்படையில் இந்த காரணத்துக்காக நாங்கள் காணிகள் வழங்கியிருக்கின்றோம். அங்குள்ள மக்களுக்கு இவ்வாறான பாதுகாப்பை வழங்கியிருக்கின்றோம், அங்குள்ள மக்களுடைய பொருளாதாரத்தை இவ்வாறு உயர்த்திருக்கோம் என்று கூறினால் எங்களுக்கு வசதியாக இருக்கும். அப்படி இல்லை, திடீரென வெளியார்கள் வந்து அங்கு காணிகளை அபகரித்து வேலை திட்டங்கள் செய்யும் போது அந்த மக்களுடைய பாதுகாப்பு கேள்விக்குறியாக இருக்கின்றது. ஆகவே அதை தயவு செய்து இந்த அரசாங்கம் எங்களுக்கு வெளிப்படைத்தன்மையுடன் வெளிப்படுத்த வேண்டும் என கேட்டுக் கொள்கின்றேன். மலையகத்திலே சமூக பாதுகாப்பு மிக மோசமாக பாதிப்படுத்திக் கொண்டிருக்கின்றது. அபிவிருத்தி பொருளாதார முன்னேற்றம் என கூறிக்கொண்டு மலைய மக்களை கூறுபடுவதற்கு இடமளிக்க முடியாது, மலைய மக்களை கூறுபடுவதற்கு எங்களுக்கு இடமளிக்க முடியாது. ஆகவே தொடர்ந்து பெருந்தோட்ட மலைய மக்களுடைய சம்பள உயர்வு, சம்பள உயர்வு சம்பந்தமாக இன்று கிட்டத்தட்ட 2 வருடங்களுக்கு மேலாக நின்றது. நான் தொழிலமைச்சர் பலமுறை கேட்டுக் கொண்டிருந்தேன், சம்பள நிர்ணய சபை அலையுங்கள், கூட்டொப்பந்தம் மூலமாகவோ சம்பள நிர்ணய சபை மூலமாகவோ இன்றைய வாழ்க்கை செலவு கேட்ட வகையில் பெருந்தோட்ட மக்களுடைய சம்பளத்தை உயர்த்துக்கொள்ள ஏற்பாடுகள் செய்யுமாறு. ஆகவே நான் அதிபருக்கு ஜனாதிபதியிடமும் கூறியிருக்கின்றேன், மீண்டும் நான் வலியுறுத்துகிறேன் என்று பெருந்தோட்ட மக்களுடைய பொறுமைக்கு ஒரு அளவு இருக்கின்றது. ஆகவே இனிமேலும் பொறுத்துக் கொண்டிருக்க முடியாது, வாழ்க்கை செலவு அதிகரித்துக் கொண்டிருக்கிறதாகவே தயவு செய்து இந்த பெருந்தோட்ட மலையக மக்களுடைய சம்பள உயர்விலே அனைவரும் ஒற்றுமையாக ஓரணியிலே வந்து இந்த நாங்கள் தொழிலமைச்சர் இருந்து நாங்கள் பேசி இன்றைக்கு நடைமுறைக்கு சாத்தியப்படக்கூடிய சம்பள உயர்வு 3,250 ரூபாய் என நாங்கள் ஏற்கனவே கூறியிருக்கின்றோம், அதை வழங்க வேண்டும். பண்டாரலை பிரதேசத்திலே லியங்காவள பாடசாலைக்குரிய காணி, லியங்காவளை பாடசாலையிலே மண் செல்லா பாதிக்கப்பட்டவர்கள் இன்னைக்கு தொழிற்சாலையிலே பண்டார லியங்காவள தோட்ட பாடசாலை இன்னைக்கு உடைந்த பழைய தொழிற்சாலையில நடந்து கொண்டிருக்கிறது. மாணவர்களுக்கு அங்கு பாதுகாப்பு கிடையாது. அந்த தொழிற்சாலை உடைந்து விழுந்தால் அந்த மாணவர்கள் அவர்களுக்கு உயிராபத்திருக்கின்றது. அந்த பொறுப்பை இந்த அரசாங்கம் ஏற்க வேண்டும். ஜனாதிபதி அவர்கள் மதுரை மாவட்ட அபிவிருத்தி குழு கூட்டத்துக்கு வந்திருந்த போது நான் அவர்களுக்கு எடுத்துக் கூறியதற்காமே ஜனாதிபதி அவர்கள் உத்தரவிட்டார் அதிகாரிகளுக்கு, உடனடியாக அதை செய்வீங்க. ஆனால் ஊவா மாகாண சபையிலே கல்வி அமைச்சரே அது கல்வித்துறை இன்று வரை எந்த விதமான நடவடிக்கையும் மேற்கொள்ளவில்லை. புதிதாக காணி ஒதுக்கப்பட்டு கட்டிடங்கள் அமைக்கிற எந்த விதமான நடவடிக்கையும் எடுக்கவில்லை. அதனை உடனடியாக மேற்கொள்ள வேண்டும் என நான் கேட்டுக் கொள்கின்றேன். மலையக மக்களை தேசிய நீரோட்டத்திலே இணைப்போம் இணைப்போம் என்று சொல்கின்றோம். ஆனால் மலையக மக்களை தேசிய நீரோட்டத்திலே இணைப்பதற்கு சட்டமாக்கப்பட வேண்டும், அங்கு சட்டம் உருவாக்கப்பட வேண்டும். மலையக மக்கள் இன்றைக்கு 200 வருட காலமாக இந்த நாட்டிலே பல்வேறு வேலை திட்டங்களுக்கு அவர்கள் ஒத்துழைப்பு வழங்கினாலும் கூட அவர்கள் எங்கேயோ ஒவ்வொரு பகுதியிலுமே எங்களுடைய மக்கள் ஆங்காங்கே பாதிக்கப்பட்டுக் கொண்டிருக்கின்றார்கள். அவர்களே தேசிய நீரோட்டத்தில் இணைப்பதற்கு சட்டத்தை உருவாக்கப்பட வேண்டும் என நான் கேட்டுக் கொள்கின்றேன். கௌரவ வேண்டும். ஆகவே நான் மீண்டும் கூறுகின்றேன், நல்ல திட்டங்களை அரசாங்கம் நல்ல திட்டங்களை செயற்படுத்தி பொருளாதார முன்னேற்றத்தை ஏற்படுத்தி மலையக மக்களையும் உள்வாங்கி மலையக மக்களுக்கும் நிவாரணம் வழங்கி சரியான செயற்பாட்டை வழங்கினார்கள். ஆனால் நாங்கள் மலையக மக்கள் பிரதிநிதி என்ற வகையில் எங்களுடைய முழுமையான ஆதரவை அரசாங்கத்துக்கு வழங்குவதற்கு தயாராக இருக்கின்றோம். அரசாங்கம் செய்கின்ற நல்ல திட்டங்கள் என்னுடைய மக்கள் என்னுடைய தொப்புள் கொடி உறவுகளுக்கு சரியான முறையிலே பக்கசார்பற்ற முறையிலே அவர்களுக்கும் அந்த நிவாரணம் செயற்படுத்தினால் நான் அந்த மக்களுடைய பிரதி என்ற வகையிலே எங்களுடைய முழுமையான ஆதரவை நாங்கள் அரசாங்கத்துக்கு கொடுப்பது தயாராக இருக்கின்றோம். எது எவ்வாறு இருந்த போதிலும் கூட அதிகார ஜனாதிபத்துவனி மம அதிகார ஜனாதிபத்துவ காரணிக்க இல்லி மக்கள் பார்லிமெண்ட் பண்டாரவள பூனாகல பிரதேச கபரகல இவ்வகை மக்கள் தெனிய பிரதேச பௌகிய நாயாமை கியப்பு எக்கசே அத்தலிசா கேவால் வாமே கேவால் எக்கசே அத்தலிசா அதிகார ஜனாதிபத்துவனி ஆபனா கலவர அமத்தியாசார அரந்தின்ற ஆபனா கல அமத்தியாசார ஜனாதிபத்துவ அடுத்த தீனிசா அரக்ஷ அமத்தியார தீனிசா வாங்க இல்லி மக்கள் வைக்கிறது இவ்வகை வத்துக்கிற பரம்பரா பாக் මේ රටේ ආදකර වතකර ජනතාව තවබතුමා බණ්ඩාරවල ලියංගාවල ඉස්කෝලේ හදන්න කියලා බණ්ඩාරවල සංවද කමිටු රැස්වීමේලා කියලා තාම ඌව පළාතෙන් අධ්‍යාපන අංශයෙන් ඒ ලියංගාවල ඉස්කෝලේ හදන්න අරගස්ලා දීලා නැහැ තාම ඒකට කැඩිච්චේ තේ ෆැක්ටරියක ඉන්නේ කඩාගෙන වැටෙන ළමයි 200ක මේ අනතුර එයාගේ ජීවිත අනතුරේ ඉන්නවා ඒ වගේම මාකන්ද පුණගල මාකන්ද ඔය කැම්ප් එකෙන් ඒ කැම්ප් එක ඕනම අවස්ථාවේදී කඩාගෙන වෙන්න පුළුවන් අවවැස්සේද කඩාගෙන වෙන්න පුළුවන් එහෙන් තමයි මේ පවුල් 142ක් ඉන්නේ ඒත් ආරක්ෂාව ප්‍රශ්නක් තියෙනවා ඒත් එක එක්කම ප්‍රශ්න එන්නසලා මේ ජනතාවට සාන ලබා දීලා ඒ වැඩපිළිවෙල ඒ ගෙවල් ටික අදලා දෙන්න කියලා
සාකච්ඡා
කිලිමක් කරනවා බොහොම ස්තුතියි නන්දි
හොනබල් අශෝක් අබේසිංහ ඔබතුමාට මිනිත්තු 4ක්
ස්තුතියි මුලසරණ වන්තුනේ අද ආනයන අපනයන පාලන පන්ති අටේ නියෝග පිළිබඳ සාකච්ඡා කරන්නේ විශේෂයෙන්ම මේ වන විට අපේ රටේ ආනයන සීමා වෙලා තියෙනවා ඒ ආනයන සීමා වෙලා තියෙන නිසා අපේ ආර්ථිකය සංකෝචනය වෙලා තියෙනවා ඒ වගේම අපනයනය අපිට අඩු වෙලා තියෙනවා අපනයනය සඳහා රජය විසින් ආයෝජකයන්ට කැඳවීම කරනවා මොකද ආයෝජකයන් ඇවිල්ලා අපේ නිෂ්පාදන ආර්ථිකයක් ඇති වුණොත් තමයි අපේ රටේ විශේෂයෙන්ම අපනයනය වැඩි වෙන්නේ එහෙම තියෙද්දි අපේ රටේ මේ දූෂිත දේශපාලකයන්ගේ ගෝලබාලය විසින් අපි දැක්ක පසුගියේ 30 වෙනිදා මීගමු ප්‍රදේශයේ ඕමාන් ආයෝජකයේ දේශපාලන ගෝලබාලයෙන් පහර දීලා මේ විශේෂයෙන්ම ඇඟලුම් කර්මාන් ශාලාවකට ගිහිල්ලා මේ දේශපාලකයන්ගේ ගෝලබාලය ඕමාන ආයෝජකෙක් ඔහු අවසර අටකට ඉස්සෙල්ලා මේ රටට ඇවිල්ලා 350කට රැකියා දීලා මේ විශේෂයෙන්ම නිමි ඇඳුම් පිටරට යවන මේ ආයතනයක් ඔහු මේ රටේ විශාල වශයෙන් ජනතාවට උපකාර කරමින් සමාජ සත්කාර කරන පුද්ගලයෙක් එහෙම තියෙද්දි ඔහුට ළඟට ගිහිල්ලා මේ ඔහුගේ වාහනයක් කුලීපදන මත දාන්න කියලා ඉල්ලීමක් කරලා ඒකට ඇහුම්කන් දුන්නේ නැහැ කියලා ඔහුට පහර දීලා තියෙනවා පහර දීලා තියෙන ඔහු දැන් මේ වෙන විට මේ ජයවර්ධන පොල් රෝහලේ මේ ප්‍රතිකාර ලබනවා හැබැයි මේ දේශපාලන බලය ප්‍රයෝගික කරගෙන මේ මැරයන් දවසකින් ඔවුන්ට අප जन बल वशे जॉइंट अपरल असोसिएशन का विशेष प्रवृत्ति निवेदन निकुत कर लीन मे पी अपक्षपाती परीक्षण मे वर्द करवाण दंडवाण हे भाई मध्यवना खौद मे देशपालज्ञ की नमदाने मे ताम खौद के पुलवाण मे खौद मे देशपालज्ञ की मे रट धनुत्करा मे मेवनी देवल खिदीमुतुंग वेन्ने अपे रटे थवतवत् मे अपनायने अडुला थवतवत् मे रटे आर्थिक तवत् संकोचन दंट दंट आनायने सीमा कर लीन मे आनायने सीमा की විශාල ප්‍රශ්නයක්. දැන් අපි දැක්කා දැන් හෙට අනිද්දා ගේන්න යනවා ATA පනත ප්‍රතිතස්ත පනත මේ ප්‍රතිතස්ත
ධර්මමන්ත්‍රීතුමා ඔබතුමාට තව මිනිත්තු දෙකක්
ප්‍රතිතස්ත පන්තුලේ මූල අසුරණ මන්තුමනි අපි දැක්කා GSP ප්ලස් සහනය නැතිකරන්න මේ උතුඩු දෙනවා කියලා මේ ප්‍රතිතස්ත පන්ත හරියට ක්‍රියාත්මක වුණොත් මොකද යුරෝපා සංගමේ දැන්ටමත් කියලා තියෙනවා ආයෝජක එයිද මේ වගේ පනත් මේ රටේ සම්මත කරගන්න මේ වෙන විදිහ ජාත්‍යන්තර මූල්‍ය අරමුදලේ තියෙන කොන්දේසි ඉෂ්ට කිරීම සඳහා ඒ ඉෂ්ට කරද්දි මේ රටේ ජනතාව තුලින් එන පැන නගින විරෝධය මැඩපවත් ගන්න තමයි මේ තස්ත පනත ගේන්නේ මේ දැන් PTA තියෙනවා ත්‍ස්තවාදී වැලැක්වීම පනත දැන් ඒ වගේම දැන් මේ ප්‍රතිසස්ත පනත ගෙනල්ලා මේ තුලින් විශාල වශයෙන් ජනතාව පීඩාවට පත් ගන්න කිසිම දෙයකට කතා කිරීමේ ජනතාවගේ මානුෂ අයිතිවාසිකම් සම්පූර්ණයෙන් මේ පනත තුලින් නැති යනවා ඒකින්ද තමයි යුරෝපා සංගමේ දැන්ටමත් කියලා තියෙන්නේ GSP මේ පනත ක්‍රියාත්මක වුණොත් GSP ප්ලස් සහනය නබා නොදීම සඳහා සලකා බලනවා කියලා. ඉතින් ඇයි මේ මෙවැනි තත්ත්වයක් තුල මේ රට මේ බංකොලොත් වෙලා තියෙන තත්ත්වයක් තුල අපිට ඩොලර් හිඟියක් තියෙන තත්ත්වයක් තුල මේ ඩොලර් ගේන්න තමයි අපිට අපනයනය කිරීමට අවශ්‍ය වෙන්නේ අපනයනය
अशोक अभय सिंह सिद्धियाला පොලිසිය කටයුතු පිළිබඳව සෑහවට පත්වෙන්නේ නැහැ. මේ වෙනකොට අපරාධ පරීක්ෂණ දෙපාර්තමේන්තුවට මේ කටයුත්ත බාර දීලා ඔබාන තානාපති කාර්යාලෙත් බරපතල ලෙස කනගාටුව ප්‍රකාශ කරලා තියෙනවා. නිසා මේක විශාල හානියක් ඔබතුමා ඉතාම නිවැරදි. නිසා අනිවාර්යෙන්ම ඉදිරියේදී මේට වගකිව උත්තන් අත්අඩංගුවට ගන්නත් ඒ සියලු කටයුතු නිසියාකාරව වෙනවද කියනක පෞද්ගලිකව ආයෝජන ඇමතිවරයා හැටියට මා මැදිහත් වෙනවායි කියන කාරණය ඔබතුමාට පොරොන්දු වෙන්නට අවශ්‍යයි. ජනාධිපතිතුමාගේ උපදෙස් මත විශේෂයෙන් අද දිනේ මේ අපනයන සංවර්ධන පනත යටතේ 2023 අයවැයේ සෙස් බද්දට සංශෝධනයක් ගෙනෙන අවස්ථාවේදී තමයි මේ විවාදය සිද්ධ කරන්නේ. මම හිතන්නේ ඒ ගැන වැඩියමක් කතා නොකිරුනේ පිළිබඳව විශේෂත්වයක් හෝ ලොකු වෙනසක් ආසිතව සිද්ධ නොවන නිසා. විශේෂයෙන් ඒ සියල්ල අනුමත කරන ගමන් වර්තමාන තත්ත්වයේ පිළිබඳව අපි ගරු මන්ත්‍රීතුමාත් ආයෝජකයන් පිළිබඳ කතා කරු වගේ මේ වෙනකොට අපිට පේනවා IMF ගිවිසුම අත්සන් කිරීමත් සමග ආර්ථිකය යම් මට්ටමකට ස්ථාවර තත්ත්වයකට පත්වෙමින් තිබෙනවා. විපක්ෂයේ පිළිබඳව දක්වන ප්‍රතිචාරය කෙතේ වෙතත් අද ජනතාවගේ මතය වෙලා තියෙන්නේ ඒ අයගේ භාෂාවෙන් කියනවනම් 100%ක් නිවැරදිද කියන කාරණේ නෙමෙයි. යම් විශාල ගැටලුකාරී තත්ත්වයක තිබුණු රට යම් මට්ටමකට ගොඩ දාන්න රනිල් වික්‍රමසිංහ මැතිතුමාට හැකි වුණයි කියන මතේ ජනතාවගේ අද තියෙනවා. ඒක කාටවත් නැහැ කියන්න බෑ. ඒක ප්‍රධාන හේතුව තමයි බොහොම අමාරු තත්ත්වයක තිබුණු ජීවන වියදම, විශේෂයෙන් ඉන්ධන සහ ගෑස් මිල, ඒ වගේම ආහාර ද්‍රව්‍ය වල මිල රුපියලේ අගයත් එක්ක යම් මට්ටමකට පාලනය කරන්න ජනාධිපතිතුමාට මුදල් අමාත්‍යංශය සහ රජයට හැකි වෙලා තියෙනවා කියන කාරණේ අපි මතක් කරන්නට අවශ්‍යයි. මම හිතන්නේ විපක්ෂෙත් ඒත් සමග එකඟ වෙයි. තිබුණු ප්‍රශ්න අපි දන්නවා, ඒවා අපි නැහැ කියන්නේ නැහැ. අපි පිළිගන්න අතර අද ගොවියන්ට 100%ක් නැතුණත් 90%ක් අවශ්‍ය පොහොර ප්‍රමාණය ලැබිලා තියෙනවා. හොඳ මිලක් එයට මේ සඳහා ලැබිලා තියෙනවා. ඒ වගේම ඩීසල් සහනාධාරය වගේ දේවල් බලපාලා තියෙනවා. ජනතාවට ගෑස් මිල අඩුවීම විශාල සහනයක් බවට පත් වෙලා තියෙනවා. මේ අවුරුදු සමයේ ජනතාවට මේ තියෙන ප්‍රශ්නය ගැටලුකාරී තත්ත්වය තුලදී කවුරුවක්වත් කියන්නේ නැහැ මේ ප්‍රශ්නේ ඉවරයි කියලා. ඒක අපි කියන්නේත් නැහැ. ප්‍රශ්නේ ඒ ආකාරයෙන්ම තියෙනවා. දැන් තමයි IMF එකේ ඒ කියන කරුණුකාරණ අනුව ඒ මූල්‍ය විනය ඇති කරගෙන ඒ ගිවිසුම් ප්‍රාකාරව ඉදිරියට යන්න රජය ආරම්භ කරලා තියෙනවා. ඒ නිසා ප්‍රශ්නේ අවසාන වෙලා නැහැ. අද වශයෙන් මේ මාස දෙකේ එකවර පඩිය ගෙවන එක පවා රජයට යම් විදිහකට ප්‍රශ්නකාරී තත්ත්වයක් ඇති වුණත් එය වැනි තත්ත්වයන් කළමනාකරණය කරන අතරතුර යම් මට්ටමක සහන ප්‍රමාණයක් ජනතාවටත් ලබා දෙන්න හැකියාව ලැබිලා තියෙනවා. නිරෝෂන් පෙරේරා මන්තුමා සඳහන් කෙරුවා මොකක් හරි US ඒජන්සියකින් සඳහන් කරලා තියෙනවායි කියලා. මේ කොන්දේසි IMF එකෙන් දාපේව ලංකාවට තද මදි, මීට වැඩිය තද කොන්දේසි දාන්න ඕනේ. ඇත්ත වශයෙන් මීට වැඩිය තද කොන්දේසි තමයි මූලිකව ඉදිරිපත් වුනේ. ඒ සාකච්ඡාවලට සම්බන්ධ වෙච්ච රාජ්‍ය අමතිවරයා කැඩියට මූලාසනාරූඪ මන්ත්‍රීමනේ මීට වැඩිය තද කොන්දේසි ඉදිරිපත් වුණා. මේ කියන රාජ්‍ය ආයතන කඩිනමින් වහලා දාන්න, රජයේ සේවය කප්පාදු කරන්න, පෙන්ෂන් එක නතර කරන්න මෙවැනි තද බල කොන්දේසි ඉදිරිපත් වුණා. ඇමරිකන් ඒජන්සිය කියන්න ඕනේ නැහැ. ලංකාවේ රජය මැදිහත් වෙලා තමයි, ජනාධිපතිතුමා මැදිහත් වෙලා තමයි, ඒ සාකච්ඡා කරපු කණ්ඩායම මැදිහත් වෙලා තමයි මේ තරම් සෞම්‍ය තත්ත්වයටවත් ඒ කොන්දේසි ගේන්න අද රජයට හැකියාව ලැබුණා. නැතිනම් මේ සංශෝධන බොහොම කටුක, ජනතාවට දැනෙන යම් ප්‍රමාණයක්ගේ රැකිරක්ෂාත් නැතිවෙන පාරට වැටෙන විදිහේ මූලික යෝජනා තමයි තිබුණේ. හැබැයි දීර්ඝවය කෙරුණු සාකච්ඡාවල ප්‍රතිඵලයක් හැටියට අනුමතරමේ මේ මට්ටමට ඒවා කියන්න හැකියාව ලැබිලා තියෙනවා. මම දකින්නේ නැහැ අද තියෙන ගිවිසුමේ කිසිම නරකක්. රාජ්‍ය පාඩු ලබන ආයතන ප්‍රතිසංවිධානය කරන්න, රීස්ට්‍රක්චර් කරන්න යෝජනා කරලා තියෙනවා. කවුද කියන්නේ ඒක නරකයි කියලා? පාඩු ලබන ආයතන ලාභ ලබන තත්ත්වයට පත්කිරුවොත් තමයි අපේ ආර්ථිකයේ ගොඩනගන්න හැකියාව ලැබෙන්නේ. හැබැයි ඒකෙදී අර කියපු විදිහේ මිනිස්සු පාරට දාලා රීස්ට්‍රක්චර් කිරීමක් පිළිබඳව දැන් කතා කරන්නේ නැහැ. ඒක වෙනස් කරලා හොඳ ආකාරයට ඒව ක්‍රියාත්මක කිරීමේ තත්ත්වයකට රජයට පුළුවන් වෙලා තියෙනවා සාකච්ඡා කරලා මේ කටයුතු කරගෙන යන්න. විශේෂයෙන්ම ජනතාවට යම් සහන ප්‍රමාණයක් දෙන්න ජනාධිපතිතුමාගේ නායකත්වයේ යටතේ ඒ වැඩපිළිවෙල ක්‍රියාත්මක වෙනකොට අපේ සුරේෂ් මන්තුමා කියපු ආකාරයේ ආයෝජකින්ගේ තත්ත්වය අපේ අශෝක අබේසිංහ මහත්තුමා කිව්වා. මොකද්ද ආයෝජකින්ගේ තත්ත්වය? අද හොඳ ප්‍රවණතාවයක් ඇති වෙලා තියෙනවා. පහර දීපු එක නෙමෙයි හොඳ ප්‍රවණතාව. ඒක ආයෝධිය පරවාහරින ව්‍යාපෘතියක්. හැබැයි තියෙන ඉන්වෙස්ටර් එන්වයර්මන්ට් අද හොඳ අතට පත්වෙමින් තියෙනවා. අද පොසිටිව් ඉන්වෙස්ටර්ස්ලා පැමිණෙනවා. මෙතෙක් හිටපු ආයෝජකයෝ ඇවිල්ලා කිව්වේ අපිට ආයෝජනය කරන්න ගිවිසුම් අස්සම් කරන්න බෑ. අපිට සැකයක් තියෙනවා. හැබැයි IMF එග්‍රීමන්ට් එකත් එක්ක රට යම් විදියකට ස්ථාවර වීමත් එක්ක අදේ සැකය නැති වෙලා අදේ අය ගිවිසුම් ගත වෙන තත්ත්වයට පත් වෙලා තියෙනවා. ඒ අය අපිට ඇවිල්ලා කියන්නේ මාධ්‍යෙන් අපි දැක්කේ හැමදාම කලකෝලහල. හැමදාම කොළඹ ගෝරි ගුටි බැට දෙනවා. හැබැයි ඇවිල්ලා බලපුවම එහෙම එකක් නැහැ. නිසා විශේෂයෙන් අපි මේ පාරේ උද්ඝෝෂණය කරන උද්ඝෝෂණකරුවන්ට කියනවා දැන් අදත් එනවා. හෙටත් තව මොකක්දයක් එනවා. මේ ඇවිල්ලා බලාපොරොත්තු වෙන්නේ මොකක්ද? දැන් ක්‍රමක්‍රමයෙන් ආර්ථිකයේ ස්ථාවර මට්ටමට පැමිණෙනවා නම් සංචාරක ව්‍යාපාරය දැන් අපි කොයි රටේ කොයි පළාතට ගියත් අද සංචාරක වැඩි වැමිනේ පැමිණෙන්න පටන් ගන්න තියෙනවා. ඒක ස්ථාවර මට්ටමට පත් වෙනවා නම් ඉන්වෙස්ටර් එන්වයර්මන්ට් එක හොඳ තත්ත්වයට පත් වෙමින් තියෙනවා නම් ආයෝජකයෝ පැමිණෙනවා නම් බොහොම සාධනීය වේය කටයුතු කරන්න බලාපොරොත්තු වෙනවා නම් අනිත් පැත්තෙන් ගත්තාම ජීවන වියද පොහොරක් දැන් ඉස්සර තිබුණේ නැත්තම් කාගේ හරි වැරද්ද හින්දා තියෙනවා නම් වී වලටත් හොඳ මිලක් තියෙනවා නම් ඩීසල් සහනාධාරයකුත් දීලා නම් ඉන්ධන මිල අඩු වෙලා නම් රුපියල් 1000කින් වගේ මිලකින් ගෑසුත් අඩු වෙලා නම් ආහාර ද්‍රව්‍ය වල මිලත් හොඳටම නෙමෙයි යම් මට්ටමකට හරි අඩු වෙමින් පවතිනවා නම් තවත් මහපාරේ බැහැලා කලකෝලහල කරලා ඉල්ලන්නේ මේව නැවත වැඩි කරන්න. මේව ආපහු වැඩි කරන්නද නැත්නම් මේ ස්ථාවර තත්වය බිඳින්න උත්සාහ කරනවා කියලා තමයි අපිට විශ්වාස කරන්න වෙන්නේ. අඩුම තරමේ හුස්ම ගන්න වෙලාවක් මේ ආර්ථිකයට දෙන්න අවශ්‍යයි. දිගින් දිගටම උද්ඝෝෂණය කරන්නේ නැතුව විශේෂයෙන්ම මේ කාරණේදී අද අපනයන සංවර්ධන පනත යටතේ අපි කතා කරනකොට නව වැඩපිළිවෙලක් ජනාධිපතිතුමාගේ උපදෙස් යටතේ අපි ආරම්භ කරලා තියෙනවා. අපේ මන්ත්‍රීවරු සඳහන් කරපු ආකාරයට අර අපනයන කරුවන්ට රෝ මැටීරියල් අමුද්‍රව්‍ය ගෙන්වා ගැනීමට තිබුණු බාධක නැත්නම් තහනම බෑන් එක දැන් අපි ක්‍රමක්‍රමයෙන් එකින් එක අයිටම් එක අපි ඉවත් කරගෙන යනවා. ඒ විතරක් නෙමෙයි අද අපේ තියෙන රබර් වේවා තේ ඇරුණකොට රබර් වෙන්න පුළුවන්. අනිකුත් අපේ දේශීය අමුද්‍රව්‍ය අපනයන කරුවන්ට එක්රෙස් කරගැනීමේ අපහසුතාවයක් තියෙනවා. රබර් ගත්තත් අද අපනයන කරුවන්ට ලේසි පිටරටින් රබර් කන්ටේනරයක් ගෙනල්ලා වැඩිමුලට වුණත් තමන්ගේ නිපැයුම නිෂ්පාදනය කරලා අපනයනය කරන්න. මොකද මේ එක්හාසු කරගැනීමේ අපහසුතාවය නිසා. තේවලට ඒ ප්‍රශ්නේ නැහැ. ටී ඔක්ෂන් එක තියෙන නිසා. අපිට රබර් වලටත් ඔක්ෂන් එකක් දාලා තියෙනවා. ඒක ක්‍රියාත්මක වෙන්නේ නැහැ. රබර් ඇතුළු කුළුබඩු සුළු අපනයන භෝග වලට මේ ප්‍රශ්නේ තියෙනවා. ඒ නිසා ජනාධිපතිතුමා නව ක්‍රමවේදයක් යෝජනා කෙරුවා. හුඟක් රටවල් වල තියෙන මේ වන් විලේජ් වන් ප්‍රොඩක්ට් කියන සංකල්පය අපි EDB එක හරහා ළඟදිම ක්‍රියාත්මක කරනවා. මේ වෙනකොට සියලු සැලසුම් සකස් කියලා තියෙන්නේ. ඒකෙදී වන් විලේජ් කෙසේ වෙතත් අපි එක විලේජ් එකක් හැටියට එක ප්‍රාදේශීය ලේකම් කොට්ටාසයක් අපි ගන්න බලාපොරොත්තු වෙනවා. සංවර්ධන නිලධාරීන් 320 ගණනක් ඒ ප්‍රාදේශීය ලේකම් කොට්ටාසවල ඉන්නවා අපනයන සංවර්ධන මණ්ඩලය යටතේ. මේ අය ආශ්‍රිතව ඒ හැම ප්‍රාදේශීය ලේකම් කොට්ටාසෙම එක නිෂ්පාදක. ඒක කෘෂිකාර්මික නිෂ්පාදනයක් වෙන්න පුළුවන්. නැත්තම් වෙනත් දෙයක් වෙන්න පුළුවන්. සෑම ප්‍රාදේශීය ලේකම් කොට්ටාසයකටම එක භාණ්ඩයක් නිෂ්පාදනය කරලා අපනයන සංවර්ධනයේ EDB එක මාර්ගෙන් නැත්නම් අපනයන සංවර්ධන මණ්ඩලයේ මාර්ගෙන් මේ එක්ස්පෝර්ටට ඒ විලේජ් එක නැත්තම් ඒ ප්‍රාදේශීය ලේකම් කොට්ටාසය සම්බන්ධ කරලා ඒකට සම්පකාර සමිති අධි කරලා සම්පකාර සමිති හරහා මේ එක්ස්පෝර්ටර්ස්ලට අවශ්‍ය ප්‍රමිතියේ ඒ නිෂ්පාදන අපි යවන්න බලාපොරොත්තු වෙනවා. උදාහරණයකට උඩුනුවර නුවර ප්‍රදේශයෙන්ම ගත්තොත් උඩුනුවර ප්‍රදේශය ගත්තොත් පිත්තල කර්මාන්තයේ තියෙන ප්‍රදේශය. හැබැයි දැන් කුකුල පහන් හදනවා ඇරෙන්න ලොකු දෙයක් ඉරෙන්නේ නැහැ. ඒවා කවුරුත් ගන්නෙ නැහැ. හැබැයි ඒකට අවශ්‍ය නිෂ්පාදනය කරලා දුන්නොත් ගන්න ඕන තරම් අය ඉන්නවා. වෙන හාරිස්පත්තුව පූජා පිටිය ගලගෙදර වගේ ප්‍රදේශ ගත්තම සුළු අපනයන භෝග බහුලයි. දැන් කුඩා ව්‍යාපාරිකයෝ ඒවා අඩු මිලට මිල දීලා අරගෙන අපනයන කරුවා සහ නිෂ්පාදකයා අතර සම්බන්ධයක් නැති වෙලා තියෙනවා. ඒ මේ වන් විලේජ් වන් ප්‍රොඩක්ට් කියන සංකල්පයේ යටතේ අපනයන කරුවා සහ නිෂ්පාදකයා සම්පකාර සමිතියක් හදා හොඳ සම්බන්ධතාවයක් ඇති කරලා ඒ නිෂ්පාදකයාට සහ අපනයන කරුවාට වගේම ඒ සම්පකාර සංවිධානය ශක්තිමත් වෙන වැඩපිළිවෙලේ වැඩසටහනක් අධිකරණ ජනාධිපතිතුමා යෝජනා කරලා මේ වෙනකොට ඒක ආරම්භ කරන්න සියලු කටයුතු අපි සූදානම් කරගෙන තියෙනවා කියන කාරණේ අපි මතක් කරන්නට අවශ්‍යය. ඒ වගේම ඉංහාට අපි කතා කරනවා නම් නැවත වාරයක් අපිට ඒ කරන්න තියෙන ඉල්ලීම වෙලා තියෙන. අද මේ IMF කොන්දේසි සහාය ලැබුණෙත් ණය, තව රීස්ට්‍රක්චර් කරලා ගෙවන්න තියෙන්නෙත් ණය, රාජ්‍ය ආයතන ප්‍රතිව්‍යුහගත කරලා ගෙවන්න තියෙන්නෙත් ණයමයි. එහෙමනම් මේ සියලු දේ සඳහා ගෙවීම් කළ හැකි එකම ක්‍රමවේදය, ඉස්සර වගේ තව ණය ගන්න බෑ, හැම කරන්න දෙන්නෙත් නෑ. IMF එකෙන් කොන්දේසි වලට අනුව දැන් මුදල් මුද්‍රණය කරන්න දෙන්නෙත් නෑ. එහෙනම් එහෙම ආපහු ගෙවන්න තියෙන එකම ක්‍රමවේදය තමයි ඍජු විදේශ ආයෝජන නැත්නම් ෆොරින් ඩිරෙක්ට් ඉන්වෙස්ට්මන්ට් එක්ට්‍රැක් කර ගැනීම. ඒක ආකර්ෂණය කර ගැනීම සඳහා ප්‍රධාන කාරණා කීපයයි තියෙන්න ඕනේ. දේශපාලන ස්ථාවරභාවය තියෙන්න ඕනේ, රජය පිළිබඳ විශ්වාසනීය භාවය තියෙන්න ඕනේ, රටේ නීතිය සහ සාමය ඒ අයට ක්‍රියාත්මක වෙන හැකි ආකාරයට පවතින්නට අවශ්‍යයි. මේව නැත්තම් ඉන්වෙස්ට් කෙනෙකුට එන්න මොලේ අමාරුවක් නැහැ ලංකාවට. අද ඒ වයින් බොහොමයක් නැවත යථා තත්ත්වයට පත් වෙමින් තියෙනවා. නිසා අර පහුගියදා වෙච්ච සිද්ධිය අපි ඒ සිද්ධිය හෙලා දකිනවා විතරක් නෙමෙයි, ඒ පිළිබඳ ගත යුතු උපරිම ක්‍රියාමාර්ග ගන්න අපි කටයුතු කරනවා. අපි නැවත වාරයක් අපි ඉල්ලන්නේ විපක්ෂයේ සියලු දෙනා නෙමෙයි, විපක්ෂය අපිට පේනවා සමහර කණ්ඩායම් බොහොම සාධනීයව මේ තත්ත්වය පිළිබඳව එයාගේ අදහස් ප්‍රකාශ කරනවා. නමුත් සමහරක් කණ්ඩායම් ඉන්නවා කොළඹට එන හේතුව දන්නෙත් නැහැ, ඇවිල්ලා යන හේතුව දන්නෙත් නැහැ, මොනවා සඳහා උද්ඝෝෂණය කරනවද කියන එක අපි දන්නෙත් නැහැ. බඩු මිල වැඩි වෙනකොට උද්ඝෝෂණ කරන එක අපිට තේරුම් ගන්න පුළුවන්, අඩු වෙනකොට උද්ඝෝෂණය කරනවා. ආයෝජකයෝ පලවා හරින්න හදනවා, විදේශිකයෝ පලවා හරින්න හදනවා. එනිසා මෙන්න මේ කඩාකප්පල් ක්‍රියාවලියට නිරත වෙලා රටට ගොඩ එන්න තියෙන එකම විකල්පය වන විදේශීය ආයෝජන අපි දිරිගන්නන්න හදන වෙලාවේ පුළුවන් තරම් ජනාධිපතිතුමා සහ අපි මැදිහත් වෙලා මේ අය මුණ ගැහිලා මේ අයගේ බිඳුණු හිත් නැවත සකස් කරලා රජය පිළිබඳ විශ්වාසවන්ත විශ්වාසනීයත්වය වැඩි කරලා ඒ අයට අවශ්‍ය මේ අනුමැතියන්, අපි දන්නවා අනුමැතියන් ගන්න ගියාම රජයේ ආයතන වලට විශාල අපහසුතාවයන්ට පත් වෙනවා. දැන් අපි එහෙම යවන්නේ නැහැ. දැන් අපි ආයෝජක ගෙන්න ගන්න ආයෝජන මණ්ඩලයට පමණයි. අපි ඉන්වෙස්ටර් ෆැසිලිටේෂන් සෙන්ටර් කියලා එකක් හදලා තියෙනවා. ඒකේදී තමයි අපි මේ සියලු අනුමැතියන් අරන් දෙන්නේ. අපි සෑම ව්‍යාපෘතියකටම ප්‍රොජෙක්ට් ඔෆිසර් කෙනෙක් නැත්නම් ව්‍යාපෘති නිලධාරියෙක් සම්බන්ධ කරනවා. ඒ නිලධාරියා තමයි රටේ තියෙන අනිකුත් ආයතන වලින් ඒ ව්‍යාපෘතියට අනුමැතිය ගන්න. ඒ නිසා කරන්න පුළුවන් හැම දෙයක්ම කරනවා. අපි අමාත්‍යංශ වලින් ඉල්ලලා තියෙනවා හැමදාම බෑ කියන්නේ නැතුව ඔබතුමාලගේ ප්‍රොපෝසල්ස් ඒවා. මම ස්තුතිවන්ත වෙනවා වෙරළ සංරක්ෂණයේ ඔබතුමා දන්නවා කවදාවත් කිසි දෙයක් කරන්න බෑ. ඊට පස්සේ අපි ඉල්ලන්නේ නැතුව අපි ඒ කට්ටියට කිව්වා. හැබැයි දැන් ඒ අය අපිට ඒවලා තියෙනවා යෝජනා දූපත් 26ක් තව වෙරළ තීර ගණනාවක්. ඒ අය අපිට යෝජනා කරලා තියෙනවා මෙන්න මේ තැන්වල ඔබතුමාලා ව්‍යාපෘති පටන් ගන්න. සංචාරක ව්‍යාපෘති පටන් ගන්න. වෝටර් විලාස් පටන් ගන්න කියලා ඒ අය යෝජනා කළා. ඒක හොඳ දෙයක්. ඒ වගේම අපිත් එකඟ වෙලා තියෙනවා BOI එකවත් ආයෝජන අමාත්‍යංශවත් අපි ගිහිල්ලා මේ ව්‍යාපෘති අයිති කරගන්නේ නැහැ. ඒක වෙරළ සංරක්ෂණයටම දෙනවා. ඒ අයගේ ව්‍යාපෘතියක් හැටියට කරා. අපි වයිල්ඩ් ලයිෆ් එකෙන් එහෙම ඉල්ලලා තියෙනවා. අපි ෆොරෙස්ට් කන්සර්වේෂන් එකෙන් අපි ඉල්ලලා තියෙනවා. කෘෂිකර්ම අමාත්‍යංශෙන් අපි ඉල්ලලා තියෙනවා වැහිච්ච ෆාම්ස් තියෙනවා නම් අපිට කියන්න. ඉඩම් තියෙනවා නම් අපිට කියන්න. අතෑරලා දාලා තියෙන වෙනත් ව්‍යාපෘති තියෙනවා නම් කියන්න. අපි මේ ව්‍යාපෘතිය අපි අයිති කරගන්නේ නැහැ. ඒ අය යටතේම අපි ආයෝජකයෙක් ගෙනල්ලා දීලා ඒ අයට BOI ෆැසිලිටීස් දීලා ඒ අයගේ කෘෂිකර්ම අමාත්‍යංශෝ වන සම්පත් එකේ හරි වෙරළ සංරක්ෂණයේ හරි ව්‍යාපෘතියක් හැටියටම පවත්වාගෙන ගිහිල්ලා ඒ අයටත් ඒ ගෞරවයෙන් කොටසක් ලබා දීමේ නව වැඩපිළිවෙලක් මේ වෙනකොට අපි ආරම්භ කළ විතරක් නෙමෙයි, මේ හැම ආයෝජකයෙක්ම අවුරුදු දෙකකට තුනකට සැරයක්, ඉස්සර අවුරුද්දකට සැරයක් තිබ්බා, දැන් ඒක අපි පහ දක්වා වැඩි කෙරුවා. වීසා එක ඉල්ලන්නට යන්න අවශ්‍යයි. දැන් අපි ආයෝජකයෝ සඳහා ඉදිරියේදී අවුරුදු 10ක්ම එකවර ඒ අයගේ වීසා එක අපි ලබලා දෙන්න බලාපොරොත්තු වෙනවා. ඒ අය මේ රටේ ආයෝජනය කරලා ව්‍යාපාර කටයුතු කරගෙන යන තාක්කල් ඒ අයට මේ වීසා එක අපි දිගින් දිගටම අලුත් කරලා අර දීර්ඝ මෙඩිකල් චෙකප් එකක් තියෙන ඔබතුමා දන්නවා ඇති බොහොම කරදරකාරී අවුරුද්දකට සැරයක් කරන්න තියෙන එකක්. මේ ගැනත් අපි නැවත කල්පනා කරලා තියෙනවා. අපේ හැමතුමා දන්නවා ඒකත් බොහොම කරදරකාරීම එකක් අවශ්‍යම එකක් නෙමෙයි. ඒකත් අපි ඉදිරියේදී යම් විදියකට සංශෝධනය කරලා එයට හැකි තරම් පහසුකම් දීලා මේ රටේ ආයෝජනය කරවන්න අපි උත්සාහ කරනවා කියන කාරණේ මතක් කරමින් කාලය ලබා දීම සම්බන්ධව මගේ ස්තුතිය.
හොනරබල් මෛත්‍රීපාල සිරිසේන ඔබතුමාට මිනිත්තු 6ක් කාලයක්. ඕඩර් ප්ලීස්. හොනරබල් මදුර විතානක ප්‍රචයා.
ඔව් එම්තුමා.
ගරු මූලාසනේ මන්ත්‍රීතුමනේ මට විනාඩි 6යි කියලා කිව්ව මට විනාඩි 10ක්වත් දෙනවා නම් හොඳයි. විශේෂයෙන්ම ආනයන අපනයන පිළිබඳව රෙගුලාසි කීපයක් සම්මත කරන අවස්ථාවේදී ආනයන අපනයට මේ රටේ ආර්ථිකය බලපාපු ආකාරයත් ඒ වගේම ඒ තුළ ආර්ථිකය මොනතරම් ප්‍රශ්නවලට මුහුණ දුන්නද කියන කාරණයක් අපි සෑම කෙනෙක්ම දන්න දෙයක්. මේ රටේ ප්‍රධාන වශයෙන්ම ආනයන ශේෂ්ත්‍රයේ ගත් විට අපි දන්නවා පෙට්‍රල්, ඩීසල්, ගෑස් වගේ දේවල් මොන විදිහේ තත්ත්වයන්ට පහුගිය අවුරුද්දක් හමාරක් මුහුණ දුන්නද කියන ප්‍රශ්නය. පෝලිං වල මිනිස්සු මැරිලා ඒ විදිහේ ඉතාම බරපතල තත්ත්වයක් ඇති වුණා. නමුත් මෙතන තියෙන එක ප්‍රශ්නයක් තමයි ගරු සභාපතිතුමනි, මන්ත්‍රීතුමනි, දැන් ලිට්‍රෝ වගේ ආයතනයක් ගත්තොත් ලිට්‍රෝ ඉතා විශාල වශයෙන්ම ආදායම් ලැබපු ඉහළම ලාභපපුව ආයතනයක්. අද ලිට්‍රෝ ආයතනයට කුමක්ද සිද්ධ වෙලා තියෙන්නේ? එතකොට ලිට්‍රෝ ආයතනය අති විශාල වැටුප් ගෙවීම් කළා, දීමනා කළා. ඒ අතරට පහුගිය අවුරුදු 15ක 20ක කාලයේ ගත් විට ලිට්‍රෝ ආයතනයේ ඇති වෙලා තිබෙන බරපතල දූෂණ වංචා ඉතාම රාශියක් තිබෙනවා. ලිට්‍රෝ ආයතනයේ තමන්ට අයිති නැති වැඩක් කරන්න ගිහිල්ලා ඒ කාලේ කවුරු හරි ආණ්ඩුවලින් අනුමැතියක් දීලා තිබෙනවා. ලිට්‍රෝ ආයතනයේ හෝටලයක් හදන්න හදලා තියෙනවා තට්ටු 50 ගානකද හයත් එක තට්ටු ගණනාවක එකක්. හැබැයි අද වෙනකනුත් මේ හෝටලේ හදලා ඉවර කරගන්න බැරි වුණා. ඒ වගේම තමයි ලිට්‍රෝ ආයතනයේ සභාපති වරින්වර වෙනස් වීමත්, ඒ වගේම රසීරු කාලය තුල මිල වෙනස් වීම තුල ගෑස්වල ප්‍රමිතිය තුල ඇතිවෙච්ච බරපතල ප්‍රශ්නත් මේ කියන කරුණු ගත් විට අපිට බොහෝ කරුණු කාරණා කියන්න පුළුවන්. නමුත් කාලය මදි. මේවාට බරපතල දඬුවම් දීමේ තත්ත්වයක් තියෙන්නට ඕනෑ. ඒ වගේම තමයි අද ප්‍රධාන වශයෙන්ම පෙට්‍රෝලියම් කෝපරේෂන් එකේ ඇති වෙලා තිබෙන තත්ත්වේදී ප්‍රධාන වශයෙන්ම මෙතන ආණ්ඩුවේ අමාත්‍ය මණ්ඩලයේ විශේෂයෙන්ම අපේ අමුණුගම ඇතුමා මෙතන ඉන්නවා. මම ශ්‍රී ලංකා නිදහස් පක්ෂය වෙනුවෙන් ඒ වගේ මේ වෘත්තීය සමිති වෙනුවෙන් ඉල්ලීමක් කරනවා රජයෙන් සහ අතිගරු ජනාධිපතිතුමාගෙන් මේ සේවයට යන්න දෙන්නේ නැති අයගෙන් වැඩි පිරිසක් ඉන්නේ ශ්‍රී ලංකා නිදහස් පක්ෂයේ. එතකොට මේගොල්ලන්ට යම් කිසි ගෙන්නලා හෝ සාකච්ඡාවක් කළා හෝ එහෙම නැත්නම් අවවාදයක් කරලා ඒ මොකද ඒගොල්ලන්ගේ දරු පවුල් ඉතාම බරපතල අසීරු අමාරු තත්ත්වයට පත් වෙලා තිබෙනවා. දැන් ළඟ ලබන හතිය ගත්තාම සිංහල අලුත් අවුරුද්ද. ඉතින් පුංචි ගෙදර පොඩි ළමයෙකුට ඇඳුමක් ගෙනියන්න ඕනේ, මොනවා හරි ඉල්ලන දෙයක් දෙන්න ඕනේ. දැන් මේ තත්ත්වයන් ගත්තාම ඉතාම අසීරු අමාරු තත්ත්වයකට මුහුණ දීලා තිබෙන්නේ. ඒක නිසා ඒ වෘත්තීය සමිති ලෑස්ති කැමති මම වගකීම ගන්නවා, ශ්‍රී ලංකා නිදහස් පක්ෂයේ වගකීම ගන්නවා. අතිගරු ජනාධිපතිතුමාට විශේෂයෙන්ම මම මේ ඉල්ලීම කරන්නේ පාර්ලිමේන්තුවේදී අපිට පුංචි සාකච්ඡාවක් දෙන්න. ඒ සාකච්ඡාව තුළ මේ කරුණු කාරණා ටික විසඳගෙන ඒගොල්ලන්ට සේවයට යෑමේ වැඩපිළිවෙලක් හදලා දරු පවුල් එක්ක ඔවුන්ගේ ජීවිතය ගත කරන්න ඉඩ දෙන්න. නැත්නම් ඒක ඉතාමත් සමාජයේ බරපතල සාකච්ඡාවට භාජනය වෙන, ඒ වගේම තවත් ඊට වඩා බරපතල තත්ත්වයන් ඇති වෙන තත්ත්වයකට මුහුණ දෙන්න පුළුවන්. ඒක නිසා පෙට්‍රෝලියම් කෝපරේෂන් එකේ අනික සමහර වෘත්තීය සමිති මේක පටන් ගත්ත නායකත්වයේ දුන්න අය ඒගොල්ලන් දැන් ඒගොල්ලන් ලයිස්ට් වලින් නම් අයි කරලා තියෙනවා ඒ නායකත්වයේ දුන්න අය. නමුත් තව පිරිසක් මේ තමයි දැන් මේ ප්‍රශ්නෙට ඇතුළට යන්න දෙන්නේ නැත්තේ. මේගොල්ලන්ට ලියුමක් දීලත් නැහැ, චාර්ජ් ෂීට් එකක් දීලත් නැහැ, වෙන දඬුවමකුත් නැහැ, ඩිස්මිස් කළත් නැහැ, ඉන්ටර්හික් කළත් නැහැ, කිසිම දෙයක් නැහැ. හැබැයි ගේට්වෙන් ඇතුළට යන්න දෙන්නේ නැහැ. ඒක නිසා ප්‍රධාන වශයෙන්ම මේ ගැන මානුෂීය වශයෙන් කල්පනා කරලා මේගොල්ලන්ට වැඩට යන්න ඉඩ දෙන්න කියලා තමා ඉල්ලීමක් කරන්නේ. එතකොට මේ දැන් ඔය තියෙන කලබල තත්ත්වයන් නැති කරන්න එපා කියන ඉල්ලීම මම කරලා තිබෙනවා. ඒ තුල ආර්ථිකයට සහ ආයතනයට ඇතිවන බලපෑම සම්බන්ධයෙන් ඒක නිසා ඒගොල්ලේ ඒක පිළි අරගෙන තිබෙනවා. ඒක නිසා එවැනි තත්ත්වයකට මේ කටයුතු මෙහි පසුබිම සංවිධානය කිරීම අවශ්‍යයි කියන එකයි ප්‍රධාන වශයෙන්ම මම සඳහන් කරන්නේ. ඒ වගේ මේ රටේ ආනයන අපනයන තත්ත්වයන් ගත් විට ආහාර ප්‍රශ්නයේදී දැන් විතර ගෙනාව ලංකාවට අපි ඒ ගැන සතුටු වෙනවා. හැබැයි අපිට දැනගන්න ලැබුණේ මාධ්‍ය තුල විතර ගෙනාපුවා දෙන්නේ බේකිරි හිමියන්ට විතරයි කියලා. එතකොට බේකිරි වල කේක් කන අයට විතරයි විතර අර දුප්පත් පවුලක ළමයෙකුට හුඟක් වෙලාවට ස්පිරිතාලවලත්
දොස්තර ඔබතුමාට තව විනාඩියක කාලයක් තියෙනවා.
මේ දොස්තර මහත්තුරු විතරයක් මෙහෙම කරනවා මේ ලෙඩාට විතරේකුත් දෙන්න කෑමට කියලා. දැන් එතකොට ස්පිරිතාලයක ලෙඩෙකුටවත් විතරයක් දෙන්න විදියක් නැහැ. ඒක නිසා මේ අර මේ මාර්ය ඇන්ටනයිට් කිව්වා වගේ පාන් නැත්නම් කේක් කපල්ලයි කියලා කේක් හදන අයට පිටරටින් ගේන විතර ටික දෙන්නේ නැතුව ඒගොල්ල සමහරට අපි එක්ක මහත් එක්කත් අමනාප වෙන්න බැරි නෑ මෙහෙම කියපුවාම. නමුත් මේක සාමාන්‍ය පවුල් වලට සාමාන්‍ය ජනතාවට පෝෂණය සඳහා අවශ්‍ය ඉතා අත්‍යවශ්‍ය ආහාරයක් නිසා වෛද්‍ය විද්‍යාත්මකව මේ ගේන බිත්තර ටික හරි සාමාන්‍ය දුප්පත් පවුල වල ළමයින්ට ආහාරයක් විදියට ගන්න දෙන්න කියන එකයි මගේ ඉල්ලීම. අනිත් පැත්තෙන් ගත්තා මගේ මං කතාව අවසන් කරන්නම් කාලය නැති නිසා. මේ රටේ ගොවියාගේ තත්ත්වය ගත් විටත් දැන් ගොවියා අන්ත අසරණ තත්ත්වයට පත් වෙලා තිබෙන්නේ ප්‍රධාන වශයෙන්ම 2020-21 අවුරුද්දේ අති විශාල සහල් ප්‍රමාණයක් මේ රටට ගෙන්නපු නිසා මෙට්‍රික් ටොන් දහස් ගණනක් මේ රටට ගෙනාපු නිසා සහල් වීගොවියාට වීවලට මිලක් නැහැ. ඒ වගේම ස්වාභාවික වශයෙන් ඇති වෙලා තිබෙන විපත්ති නිසා වර්ෂා වගේ කරුණු නිසා කොහෙත්ම විලඳපළ ඒගොල්ලන්ට සකස් වෙන්නේ නැහැ. ඒක නිසා වීගොවියත් බරපතල අසීරුවකට පත් වෙලා තිබෙනවා. මේ පිටරටින් අති විශාල සහල් තොගයක් ගෙනාපු නිසා ටොන් දහස් ගණනක්. එතකොට මේ ගෙනල්ලා තියෙන සහල් පිටරටින් හාල් සේරුද කිලෝද මන් දන්නේ නැහැ 20 ගානේ දුගී පවුල් වලට දෙනවයි කියලා ආරංචිය ලැබුණා. නමුත් මම දන්න විදිහට තව මේක කෙරිලා නැහැ. ඉතින් ඒක නිසා ඒ
ඔබතුමාගේ කාලය අවසානයි මට්ටම
දීලා හෝ මේ දුප්පත් ජනතාවට ප්‍රධාන වශයෙන්ම මේ රටේ කෘෂිකර්මාන්තය පිළිබඳව මේ රටේ කෘෂිකර්මාන්තයට තමයි බරපතලම හානිය සිද්ධ වුණේ පහුගිය අවුරුදු 3ක 2019 පස්සේ. ඒ බරපතල ඒ හානිය ඓතිහාසික වශයෙන් බලපාන මහා ඛේද වාචකයක් කෘෂිකර්මාන්තයට. වීගොවියාද පළතුරුද එළවලුද අනික් ධාන්‍යද වීගොවියාද රබර්ද
වැවිලි
ශේෂ්ත්‍රයමත් වීගොවියා කඩාගෙන වැටුණා. ඒක නිසා මේ තත්ත්වයන් එක්ක මේ සියලු දේවල් පිළිබඳව අමුණුගම ඇමතිතුමා කිව්වා වගේ ඒ තියෙන කරුණු අපි පිළිගන්නම. ආර්ථික වශයෙන් බරපතල අමාරුකම් රාශියක් තියෙද්දි තමයි මේ අද මේ විදිහට රජය කටයුතු කරන්නේ. ඒ ගැන අපි ස්තුතිවන්ත වෙනවා. කොහොමාරි ජනතාවට මේ දීලා තිබෙන සහනවත් මේ ආකාරයෙන් ලැබෙන්න සැලැස්වීම පිළිබඳව. ඒ නිසා අවසාන වශයෙන්ුත් පෙට්‍රලියන් කෝපරේෂන් එකේ සේවකයින් පිළිබඳවත් වීගොවියා පිළිබඳවත් ඒ වගේම ලිට්‍රෝ වැනි ආයතන සම්බන්ධයෙන් ඒ කරලා තියෙන මහා විනාශය පිළිබඳවත් රජේ යම් දැඩි පියවරක් ගන්නයි කියන ඉල්ලීමක් කරමින් පෙට්‍රෝලියම් කෝපරේෂන් සේවකයින්ට ඔවුන්ට අවවාදයක් කරලා එහෙම නැත්නම් ඔවුන් ඒ කටයුතු කලබලකාරී නොවන ආකාරයට වැඩ කරන තත්ත්වයකට හැදීමේ ඒ වගකීම මම බාර ගන්නවා. ඒකට අවස්ථාවක් දෙන්නේ කියලා ඉල්ලා සිටමින් මගේ කතාව අවසන් කරනවා. ස්තුතියි.
ඔව් එමුතුමා
හිටපු ජනාධිපතිතුමනි ඔබතුමා ඇසූ ප්‍රශ්නයක් ගැන පැහැදිලි කිරීමක් අවශ්‍යයි. හාල් කිලෝ 20ක් ලබා දෙන්නේ ආනයනය කරන හාල් නෙමේ, රටේ දේශීය නිෂ්පාදනය කරන හාල් තමයි. හාල් කිලෝ 120ක් දෙන්නේ, ඒකත් දෙන්නේ පවුල් 128කට. මේ රටේ ආහාර හිගයක් එහෙම නැත්නම් ආහාර ලබා ගන්න බැරි පවුල් 28 ලක්ෂයකට තමයි ඒ හාල් ලබා දෙන වැඩපිළිල අපි ක්‍රියාත්මක කරන. ඒ නිසා මම හිතන්නේ දැන් පටන් ගන්න තියෙනවා සෑම දිසාපතිවරු යටතේ දැන් ඒක ලබා දෙනවා. මම හිතන්නේ සමහර දිස්ත්‍රික්කවල දැන් දීලා අවසන් වෙලා තියෙනවා. ඒ නිසා ආනයනික හාල් නෙමෙයි ලබා දෙන්නේ කියන එක පැහැදිලි කරන්න ඕන.
මීළඟට ගරු තුෂාර ඉන්දුනිල් මැතිතුමා විනාඩි 4ක කාලයක්
තියෙනවා. බම් සුති ගරු මූලාසනයේ මන්ත්‍රීතුමනි, ආනයන අපනයන රෙගුලාසි කීපයක් සම්බන්ධයෙන් පවත්වන මේ සාකච්ඡාව තුළ විනාඩි 4කින් මම හිතන්නේ කතා කරලා ඉවර කරන්න බෑ. නමුත් ආනයනයන් සීමා කළ යුතු, අපනයනයන් දිරිමත් කළ යුතු ආර්ථික රටාවක් ස්ථාපිත කිරීම සඳහා මේ ආණ්ඩුව කුමන හෝ තීරණයක් ගන්නවා නම් ඒ තීරණවලට අපි එකඟ වෙනවා, අපි ඒවට සුබපතනවා. ඉතින් මට මේ ලැබිලා තියෙන විනාඩි කීපයක කාල සීමාව තුළ මම කතා කරන්න කැමතින අපිට උත්තර දීලා එපා වෙලා තියෙන ප්‍රශ්නයක් පිළිබඳව. ගරු මූලාසනයේ මන්ත්‍රීතුමනි, අපි දකිනවා දැන් ඊයේ පෙරේදා ඉඳලා සමගි ජන බලවේගයේ දිය වෙනවා, සමගි ජන බලවේගයේ මන්ත්‍රීවරුන් 40ක් ආණ්ඩුවට එකතු වෙනවා. එතකොට අද දවසේ පුවත්පත් සිරස්තලවල සමගි ජන බලවේගයේ දිය වෙලා යනවා. මම අද ගුවන්විදුලියෙන් ඇහුවා අර හැමදාම බොරු කියපු හඩ්සන් සමරසිංහ කියන නිවේදකයා ඉංග්‍රීසි පුවත්පතක තිබිච්ච දෙයක් අරගෙන හපහපා කතා කරනවා. ඉතින් මම මේ ගැන අපි ප්‍රකාශයක් කරන්නට ඕනේ. මම සමගි ජන බලවේගයේ මන්ත්‍රීවරයෙක්. එතකොට අපි සමගි ජන බලවේගයේ ඊ අපි අපේ කණ්ඩායම් රැස්වීම පැවැත්තුමා, කෘත්‍යාධිකාරී මණ්ඩල රැස්වීම පැවැත්තුණා, මැයිදින කමිටු රැස්වුණා. අපිට පේන්නේ නැහැ අපි දන්නා හැටියට සමගි ජන බලවේගයේ නියෝජනය කරන කිසිම මන්ත්‍රීවරයෙක් මේ ආණ්ඩුවට එක්කහ වෙනවා කියන එක අපිට පේන්නේ නැහැ. දැන් විශේෂයෙන් අපි කියන්න ඕනේ මේක රනිල් වික්‍රමසිංහ මහත්තයා මේ ආණ්ඩුවේ එන්ජින් එකේ ඉස්සරහා හිටියට ඒ එන්ජින් එකේ පිටිපස්සේ තියෙන පෙට්ටි ටික සියල්ල රාජපක්ෂ මහත්තුරුන්ගේ. එතකොට රනිල් වික්‍රමසිංහ ජනාධිපතිතුමාගේ දිගපළල අපි දන්නවා. අපි දීර්ඝ කාලයක් තිස්සේ රනිල් වික්‍රමසිංහ මැතිතුමත් එක්ක ආශ්‍රය කරලා ඇසුරු කළා. තමුන්නාසේ නොදන්නා වුණාට රනිල් වික්‍රමසිංහ ජනාධිපතිතුමාගේ දිගපළල අපි දන්නවා. හැබැයි එක දෙයක් කියන්න තියෙනවා මූලාසනයේ මන්ත්‍රීතුමනි. ද අපිට පොදු ජන එක්සත් පෙරමුණේ මන්ත්‍රීවරුනුත් කියන ආකාරයට දැන් රාජපක්ෂවරුන් ආර්ථිකය දන්නේ නැහැ, ආර්ථික විද්‍යාව දන්නේ නැහැ. අපි පහුගිය කාලේ අපි දැක්කා ගෝඨාභය රාජපක්ෂල් මහත්තයලා මහින්ද රාජපක්ෂ ජනාධිපතිවරු මාධ්‍ය සාකච්ඡාවක් වගේ දෙයක් තියෙනකොට මාධ්‍යවේදීන් ආර්ථිකය පිළිබඳව ප්‍රශ්නයක් අහනකොට නිරන්තරයෙන්ම පිටිපස්ස බලනවා. අජිත් නිවාඩ් කප්රාල්ලාගේ පීබී ජයසුන්දරලාගේ ඒ උපදෙස් අනුව තමයි ආයාපහු මාධ්‍යයට උත්තර දෙන්නේ. ආර්ථිකය නොදන්නා රාජපක්ෂවරුන් අතර ආර්ථිකය පිළිබඳ යම් අවබෝධයක් තියෙන රනිල් වික්‍රමසිංහ ජනාධිපතිවරයා ඒ කණ්ඩායම තුළ විශාල චරිතයක් වෙලා ඉන්නවා කියන එක අපි දන්නවා. අර අපේ සිංහල කියමනක් තියෙනවා, අර ගස් නැති රටේ තුත්තරි ගහක් ගහක් කියලා. එතකොට ආර්ථිකය ගැන නොදන්නා රාජපක්ෂවරුන් අතර රනිල් වික්‍රමසිංහ මහත්තයා දැවැන්ත චරිතයක් බවට පත් වෙලා තියෙනවා. දැන් අපි දැක්ක දැන් සාමාන්‍ය රතුපාට සාටකයක් කරවටේ දාගෙන අර මොනවද වශී බෝල අතේ දාගෙන මුදු දාගෙන අර දේවාලවල අශාස්ත්‍ර කියන ආරූඪයෙන් එන කපු මහත්තුරු වගේ හිටපු රාජපක්ෂ මහත්තුරු අතර ටයිකෝට් අඳින රනිල් වික්‍රමසිංහ මහත්තයා යම් දැනුමක් අවබෝධයක් තියෙන රනිල් වික්‍රමසිංහ මහත්තයායි පොඩි කඩවසම් භාවයක් ස්මාර්ට් භාවයක් තියෙනවා. ඒ ස්මාර්ට්කමට පොදු ජන එක්සත් පෙරමුණේ මන්ත්‍රීවරු රැවටුණාට මම ඔබතුමාට කියන්න කැමතියි, අපි රනිල් වික්‍රමසිංහ මහත්තයාගේ ඔය හැම දෙයක්ම අපි දන්නවා. ඉතින් අනිත් එක රනිල් වික්‍රමසිංහ මහත්තයා මේක මහා පුදුම දෙයක්. රනිල් වික්‍රමසිංහ මහත්තයා බැංකුව කැඩුවා, මහ බැංකුවෙන් මෙච්චර විශාල මුදල් ප්‍රමාණයක් වංචා කළා, මේ රටේ ආර්ථිකය විශාල වශයෙන් ප්‍රපාතයට හෙළුවා කියලා කෑ ගහපු රාජපක්ෂලාගේ නඩ අද ආයාපහු මේ ආර්ථිකය යථාවත් කරන්නට ආපහු රනිල් වික්‍රමසිංහ මහත්තයා බාර දීලා තියෙනවා. මේක අපි ඉතිහාසයේ හැමදාම දැක්කා. අපි සමගි ජන බලවේගයේ හැටියට අපි අයින් වුණේ ඒකයි.
ඔබතුමාට විනාඩියේ කාලයක් තියෙනවා.
ඔව්, විනාඩි දෙකක් තියෙනවා. ඉතින් එතනදී අපි කියන්න ඕනේ අපි පහුගිය කාලේ රනිල් වික්‍රමසිංහ මහත්තයාව රාජපක්ෂ මහත්තුරු විසින් රැක්කා. රාජපක්ෂ මහත්තුරුන්ගේ ආණ්ඩුවට අනිවාර්යෙන් ඒ ආණ්ඩුවට පවතින නම් රනිල් වික්‍රමසිංහ කියන විපක්ෂ නායකයාව අනිවාර්යෙන් ඒ තනතුරු රඳවා තබා ගැනීම ඒගොල්ලන්ට අවශ්‍ය වුණා. අර සිරිකොතට විරුද්ධව උද්ඝෝෂණය කරන්න යනකොට ඒවට පොලිස් ආරක්ෂාව දීලා තාරදාන ක්‍රියාවලි රාජපක්ෂවරුන්ට රනිල් වික්‍රමසිංහ මහත්තයාව අවශ්‍ය වුණා. අද රණවිල වික්‍රමසිංහ මහත්තයාට සිද්ධලා තියෙනවා ඒ එතුමා වෙනුවෙන් කරපු යුතුකම් ආයාපව් රාජපක්ෂවරුන් වෙනුවෙන් කරන්න. අද රාජපක්ෂවරුන්ට පාරට බහින්න, රාජපක්ෂවරුන්ට ආයාපව් දේශපාලනය කරන්න, ගම්වලට යන්න, ඔවුන්ගේ දේශපාලන බලමුළු තර කරන්න අද රණවිල වික්‍රමසිංහ මහත්තයා ඩියුටියක් කරනවා. එදා රාජපක්ෂ මහත්තුරු රනිල් වික්‍රමසිංහ මහත්තයාව ආරක්ෂා කරන්න කරපු ඩියුටියට ප්‍රති උත්තරයක් හැටියට, යුතුකමක් හැටියට අද රනිල් වික්‍රමසිංහ මහත්තයා රාජපක්ෂ මහත්තුරුන්ව ආරක්ෂා කරනවා. ඉතින් අර එකම කණ්ඩායම හොරා පොලිස්, මම තව තප්පරතියක් දෙන්න, එකම කණ්ඩායම හොරා පොලිස් එක වෙලාවකට ඔන්න මම දුවනවා අල්ලන්නට ඔට්ටු ඉදෝ කියලා එක වෙලාවකට දුවනවා. ඊගාවට අනිත් එක්කෙන හා දැන් මම හොරා උඹ පොලිසා දැන් උඹ මාව අල්ලපන් කියනවා. මේක නිකන් එකම කාසියක දෙපැත්ත වගේ ඔට්ටු සැල්ලමක්. ඉතින් ඒ නිසා
අවසන් කරනවා.
ඔව් මම තප්පරදායි. ඒ නිසා අපි කියනවා සමගි ජන බලවේගය මේ දැවැන්ත මාධ්‍ය හරමයක් දාලා මේ රනිල් වික්‍රමසිංහ මහත්තයා ඇතුළු මේ කණ්ඩායම පුම්බලා සමගි ජන බලවේගය දියකරන්න මේ අදගෙන යන අරගෙන යන කටකතා සියල්ලම සම්පූර්ණ සාහසික බොරු, මේවා හිතවපු බොරු, පැල කරපු බොරු, ප්ලාන් කරපු බොරු, අපේ සමග ජන බලවේගයේ සුරක්ෂිතයි කියන කාරණේ අපි මේ අවස්ථාවේදී කියමින් මගේ වචන ස්වල්පය අවසන් කරනවා. බොහොම ස්තුතියි.
බොහොම ස්තුතියි. ඊළඟට ගරු හෙක්ටර් අප්පුහාම මැතිතුමා විනාඩි 4ක කාලයක් තියෙනවා.
පුලාසනේ හබන ගරු මන්ත්‍රීතුමනි, බුදුමාත ස්තුතිවන්ත වෙනවා. ඒ වගේම බුදුභාගයෙන් අවසර පතනවා. අද න්‍යායපත්‍රයේ තියෙන මේ කාරණාව සම්බන්ධයට වෙනස් කාරණාවක් මම මේ අවස්ථාවේදී ඉදිරිපත් කරන්න යන නිසා, විශේෂයෙන්ම අද දවසේදී සිහිපත් කරනවා. මම ඉතාමත්ම වේදනාවෙන් සහ කනගාටුවෙන් පාස්කු පහරය සිද්ධ වෙලා දැනට වසර 4යි. මේ රට අහිංසක පුංචි දූදරුවන් එක්ක දෙවියන් යදින්න දේවස්ථානයට ගිය සහෝදර සහෝදරියෝ අම්මල තාත්තල මේ මහ පොළොව මත සම්පූර්ණ ලේවිලක් මැද බෝම්බ ගහලා මරලා දාපු ඒ ඛේදවාචකය ගැන සිහිපත් කරන මොකද දැන් මේ පාස්කු කාලේ තියෙන්නේ. මේකට කියන්නේ අපි චතාරික කාලේ කියලා. කතෝලික ආගමේදී චතාරික කාලය. හැම කෙනෙක්ම දුක් වෙන කාලයක්. මේ දුක් වෙන්නේ කරපු පව් ටික සමා කරගන්න උත්සාහ කරන කාලයක්. හැබැයි අපිට පේනවා මේ පාස්කු ප්‍රහාරය සම්බන්ධව මේ උත්තරීතර පාර්ලිමේන්තුවේ ඉන් පිටතත් හැම තැනකදීම මුර ගගහ කතා කරලා මේ පාස්කු පහට සාධාරණයේ ඉෂ්ට කරන්න කියලා කොච්චර කටයුතු කරත් අපිට දැන් තේරෙනවා මේක සියල්ල යටගහමින් මේ වැඩ කටයුත්ත, එහෙම නැත්නම් නීතිය ඉදිරියේ කරන්න තිය යුතු කාරණා ටික නොකර ඉන්නවා බව අපිට තේරෙනවා අතට. ඒ නිසා තමයි අර සාරා ජස්මින්, එහෙම නැත්නම් සාරා පැහැදිලිව පුන පුනා හැම තැනකදීම අහන්න ලැබිච්ච දේ තමයි සාරා ජීවතුන් අතර ඉන්නවා, සාරව ඉන්දියාවට යවුවා කියන පරිවිඩය දුන්නා. හැබැයි ඒක කියන්න කියන්න DNA පරීක්ෂණ තුනකට ගියා. ඇයි මේ තුනකට ගියේ? කවුද මේක යටගැහුවේ? කවුද අවසානයේ DNA පරීක්ෂණේ සාරා මැරුණා කියන ඒ පණිවිඩය හරියට දුන්නේ නැහැ කියන්නේ? මේ ගැන වෙනම පරීක්ෂණයක් අපිට අවශ්‍යයි. මේ පාර්ලිමේන්තුව තුල අපි කතා කළ යුතු වෙනවා. මොකද මේක රටේ සිද්ධ වෙච්ච ඉතාමත්ම ඛේදවාචකයක්. ඒ විතරක් නෙමෙයි, අපි ජාතීන් අතර විශාල ප්‍රශ්නයක් ඇති වුණා. මුස්ලිම් ජනතාව, කතෝලික ජනතාව, බෞද්ධ, මේ සියලු දෙනා අතරම විශාල ප්‍රශ්නයක් ඇති වෙලා එකිනෙකා අතර මරා ගන්න තත්ත්වයට පත් වුණා. ඒ විතරක් නෙමෙයි, අන්‍යෝන්‍ය තියෙන සම්බන්ධතාවයේ, ආගම විශ්වාසයෙන් තියෙන සම්බන්ධතාව විශ්වාසයේ මේ සියල්ල කැඩුනා. රටේ සමගියට විශාල බරපතල ප්‍රශ්නයක් වුණා. ඒ අහිංසක දෙමව්පියන්ට දරුවෝ නැතුව ගියා, දරුවන්ට දෙමව්පිය නැතුව ගියා, සහෝදර සහෝදරයෝ අසල්වාසි හිතවත්තු නැතුව ගියා. ඒ විතරක් නෙමෙයි, ඉතාමත්ම ඛේදවාචකයක් ආගමික ස්ථානයක මේක සිද්ධ වෙච්ච. එතකොට මේ කාරණාව සම්බන්ධව අපිට අවශ්‍යයි මේ කවුද මේක කරේ, මහ මොලකරු කවුද කියලා අපිට හොයාගන්න අවශ්‍යයි. මේ ගැන පරීක්ෂණේ අවශ්‍යයි. දැන් මේකට ස්කොට්ලන්ඩ් යාර්ඩ් ගේනවා කිව්වා, විදේශ රටවල කණ්ඩායමක් ගෙනල්ලා මේ පරීක්ෂණේ හරියට කරනවා කියලා කිව්වා. හැබැයි කිසි පරීක්ෂණයක් අපි දකින්නේ නැහැ පාස්කු පහරය සම්බන්ධ. පාස්කු පහරය ගැන කතා කරපු මිනිස්සු මෙහේ මහා පොළව පැලෙන්න පුපුරන්න කෑ ගහපු මිනිස්සු එහා පැත්තට ගිහිල්ලා ඒක සිද්ධ නොවුණා වගේ, ඒක සිද්ධ වුණාද කියලා දන්නේ නැතිව වගේ ඉඳගෙන දැන් අපිට එහෙ පැතිල සමහල්ලාට ඇඟිල්ල දික් කරනවා. අපි අහනවා කරුණා කරලා අපි කතෝලික ආගමනාගේ මේ චතාරික කාලේ මේ පාසු කාලේ කරුණා කරලා අපිට මේකට යුක්තිය ඉෂ්ට කරන්න. මේ රටේ මේ යුක්තිය අත්‍යවශ්‍යයි. එදා නාලක කුමාර කියලා නළුවෙක් ආවා ඇවිල්ලා මේ රටේ කරපු දේවල් අර නාලක සිල්ලලා එහෙම නතර කරේ
ඒගොල්ලන්ගේ
රැකියාව පව අහිමි කරන්න අවශ්‍ය වැඩ කටයුතු කරා. එදා ඒ හදපු නාටකයේ තමයි ඉස්සරහට ආවේ. හැබැයි ඒ නාටකය ගැන දැන් කතා කරන්නෙත් නැහැ. අද නාලක සිල්ලට නැවත වතාවක් රැකියාව දෙනකොට එහෙමනම් ඒ පරීක්ෂණයේදී ඔප්පු වෙනවනේ නාලක කුමාරලා කරේ සම්පූර්ණ මහා පට්ටපල් බොරුවක් කියලා මේ රටේ. ඒ බොරුවේ කුමන්ත්‍රණයේ අස්සේ මොකද්ද තියෙන්නේ? ඒකේ පාසු කුමාරට යම්කි සම්බන්ධතාවයක් තියෙනවද? නැතිද? ඒ විතරක් නෙමෙයි මේ රටත් වෙන රටවල් දෙක යම්කි කුමන්ත්‍රණයක් ඇතුළත සිද්ධ වෙනවද නැතිද? මෙන්න මේවා සම්බන්ධව ඒ පරීක්ෂණ සියල්ලම දැන් යට ගහලා තියෙනවා කියලා තමයි අපිට තේරෙන්නේ. ඒ නිසා වහාම අපි නැවත වතාවක් මේ උත්තරීතර පාර්ලිමේන්තුවේ මේ සියලු දෙනාගේම ආයාචනයක් කරනවා පාස්කු පහරේ මහා මොලකරුවේ මිලේච්ච මිනිමරුවට සහ එක සැලසුම් කරපු අය වහාම මේ රටේ ජනතාව විදිහට ගෙනල්ලා අධිකරණයට ගෙනල්ලා දඬුවම් දෙන වැඩපිළිවෙල ක්‍රියාත්මක කළ යුතුමයි කියන යෝජනාව සියලු දෙනා
වෙනුවෙන්
ඉල්ලීමක් කරන අපි මන්ත්‍රීවරු ඔක්කොම දෙනා මේ වෙනුවෙන් නැගී හිටින්න කාලේ ඇවිල්ලා තියෙනවා කියලා නිසා සියලු දෙනාට ආරාධනා කරනවා ඒකට එකට අත්තල් බැඳගෙන මේ සාධාරණ ජනතාව වෙනුවෙන් ඉෂ්ට කරමු කියලා මේ රට.
මීළඟට SMM මුෂාරෆ් මන්ත්‍රීතුමා විනාඩි 9ක කාලයක්.
நன்றி தலைமை ஆசனத்தில் அமர்ந்திருக்கும் உறுப்பினர் அவர்களே, IMF உடனான ஒப்பந்தத்திற்கு பிறகு இலங்கை மக்கள் இந்த அரசாங்கத்தின் மீதும் அதிமேதகு ஜனாதிபதி மீதும் நம்பிக்கை கொண்டிருக்கின்ற இந்த சூழ்நிலையில் பொருட்களினுடைய விலைகள் குறைக்கப்படுகின்றன. அத்தியாவசிய பொருட்களினுடைய விலைகள் நான் நினைக்கின்றேன் இன்றிலிருந்து கேஸ் விலை குறைக்கப்பட்டிருக்கிறது. எனவே மிக நல்ல சமிக்ஜைகளை எமது ஜனாதிபதியினுடைய மிக உறுதிப்பாடான நிலைப்பாட்டின் மூலமாக இன்று மக்கள் கண்டுகொண்டிருக்கின்றார்கள். அது மகிழ்ச்சியை தருகிறது. அதற்காக நான் ஜனாதிபதியை பாராட்டுகின்றேன். அதே சமயத்தில் இந்த நாடு சுதந்திரத்துக்கு பின்னரான பல்வேறு காலங்களிலும் எப்படியான பிரச்சனைகளினால் சீரழிந்து போனது என்பதை திரும்பி பார்க்கிற போது அத்தகைய விடயங்கள் மீண்டும் எழுந்து விடுமோ என்பதான அச்சமும் சமகாலத்தில் எழுவதையும் இந்த இடத்தில் நான் அவதானிக்க முடிகிறது. குறிப்பாக சொல்ல போனால் இந்த நாட்டில் எப்படியேனும் ஒரு இனவாத ரீதியான முரண்பாடுகளை தோற்றுவித்து இனவாத ரீதியான சிக்கல்களுக்குள் இந்த நாட்டினை தள்ளி இந்த நாட்டை குட்டிச்சுவராக்குவது அல்லது ஆட்சியை பிடிப்பது என்கின்ற அரசியல் தந்திரோபாயத்தின் அடிப்படையில் தான் இந்த நாடு சுதந்திரத்துக்கு பின்னரான காலத்திலிருந்து சிக்கி சீரழிந்து சின்னாபின்னமாக இருக்கிறது என்பது வரலாறு. அந்த அடிப்படையில் பார்க்கிற போது இனங்களுக்கு இடையில் முருகலை உண்டு பண்ணுவது அல்லது இனங்களுக்கு இடையில் ஒரு குரோத தன்மையை வளர்ப்பது போன்ற நடவடிக்கைகளை நாங்கள் சுதந்திரத்துக்கு பின்னரான பல்வேறு காலகட்டங்களில் பார்த்தோம். அது தனி சிங்கள சட்டம் உருவாக்கப்பட்டதாக இருக்கலாம் அல்லது சிங்கள மொழிக்கான முக்கியத்துவம் வழங்கப்பட்டதாக இருக்கலாம் தமிழ் பேசும் மக்களுக்கான உரிமைகள் மறுக்கப்பட்டதாக இருக்கலாம் பல விடயங்களை சொல்லலாம். சமகாலத்தில் நான் மிகவும் கவலையுறுகின்ற விடயம் இந்த கடந்த வாரத்திலே நடைபெற்றது. அதில் ஒரு சிலவற்றை இன்றைய இந்த எனது உரையிலே நான் கட்டாயம் சொல்ல வேண்டும் என்று நினைக்கின்றேன். அண்மையிலே முல்லைத்தீவு கரைத்துறை பற்ற பிரதேச செயலாளர் பிரிவுக்குட்பட்ட தமிழர்களின் பூர்வீக எல்லை கிராமங்களில் ஒன்றான கருநாட்டு கேணியில் உள்ள தமிழ் மக்களினுடைய காணிகளை அபகரித்து சிங்கள மக்களுக்கு அதனை குடியேற்றத்திற்காக கொடுப்பதான சில நடவடிக்கைகளுக்கான முயற்சிகள் நடந்ததை பார்த்தோம். அதே போன்று தொல்லியல் இடங்கள் என்கின்ற அடையாளத்தோடு முஸ்லிம் தமிழ் பிரதேசங்களுக்குள் தொல்லியல் திணைக்களத்தை சார்ந்தவர்கள் இருக்கிறார்களோ இல்லையோ பௌத்த பிக்குகளை கொண்டு இவ்வாறான ஒரு அந்த இடத்தை அபகரிக்கின்ற ஒரு முயற்சியை தோற்றுவிப்பதை நாம் அவ்வாறு சில இடங்களில் பார்க்கின்றோம். இது தொடர்ச்சியாக இந்த நாட்டிலே நடக்கின்றது. இது மிகவும் கண்டிக்கத்தக்க ஒரு விடயம். ஜனாதிபதி அவர்களுக்கு நான் ஒரு பணிவான ஒரு வேண்டுகோளை விடுக்கின்றேன். நீங்கள் எதிர்பார்க்கின்ற அன்பாப்புலர் டிசிஷனுக்கூடாக இந்த நாட்டை கட்டியெழுப்ப வேண்டும் பொருளாதாரத்தை ஸ்திரமடைய செய்ய வேண்டும் என்று நீங்கள் எடுக்கின்ற அத்தனை முயற்சிகளும் இவ்வாறான செயற்பாடுகள் நடைபெறுமாக இருந்தால் நிச்சயமாக ஒரு பாதிப்புக்குள்ளாவதற்கான சாத்தியங்களே இருக்கின்றன. முன்னொரு போதும் இல்லாத அளவிற்கு சிறுபான்மை சமூகங்கள் இந்த நாட்டிலே நேசித்து இந்த நாட்டை எப்படி பொருளாதாரத்தில் வலப்படுத்துவதற்கு எங்களுடைய பங்களிப்பை செய்ய வேண்டும் என்று உளமார்ந்து அவர்கள் ஈடுபட முயற்சிக்கின்ற வேளையிலே இத்தகையதான நடவடிக்கைகளை எடுப்பதை முக்கியமாக தடுக்க வேண்டும். இதை அரசாங்கம் செய்கிறது அல்லது அரசாங்கத்தின் பின்னணியில் நடக்கிறது என்பதாக முற்றுமுழுதாக கூற முடியாது. ஆனால் ஒரு குழுவினர் இந்த ஆட்சி வந்த போதும் கூட இந்த நாட்டிலே ஒரு இன ரீதியான ஒரு துன்புறுத்தலை ஏற்படுத்துவதற்காக அல்லது இனவாத ரீதியாக சில விடயங்களை மேற்கொள்வதற்காக இவ்வாறான திட்டமிட்ட செயல்கள் நடைபெறுகின்றன. அதில் சில பௌத்த பிக்குகள் இங்கே இடம்பெறுகிறார். நான் வெளிப்படையாக கூற விரும்புகின்றேன், மட்டக்களப்பு மாவட்டத்தில் இருக்கின்ற ஒரு விகாரையினுடைய பௌத்த விகாராதிபதி என்பவரை எப்படி நாம் விகாராதிபதியாக ஏற்றுக்கொள்வது என்கின்ற பலமான சந்தேகங்கள் இருக்கின்றது. இன்று இனங்களுக்கு இடையிலான ஒரு நல்லிணக்கத்தை உருவாக்குவதற்கான வேலைகளைத்தான் அந்த அவ்வாறானவர்கள் செய்ய வேண்டும். மாறாக ஒரு சிலர் செய்கின்ற இந்த செயல்களினால் பல்வேறு பிரச்சனைகள் தோன்றுகின்றன. எனவே இந்த சூழ்நிலையில் பொருளாதார பின்னடைவை சந்தித்திருக்கின்ற இந்த சூழ்நிலையில் இத்தகைய நடவடிக்கைகள் இடம்பெறக்கூடாது. நான் பார்த்தேன், சற்று முன்னர் சரத் வீரசேகர முன்னாள் அமைச்சர் அவர்களும் குறிப்பிட்டிருந்தார், இந்த தொல்லியல் அடையாளங்கள் என்பவை தேசிய சொத்து. உண்மையாகவே ஏற்றுக்கொள்ளக்கூடிய ஒரு விடயம். தொல்லியல் அடையாளம் என்பது ஒரு இனத்துக்கு மாத்திரமான அடையாளம் அல்ல. முஸ்லிம் சமூகம், தமிழ் சமூகம், இந்த நாட்டுக்கு பௌத்தம் வருவதற்கு முன்பதாக இருந்த சமூகத்தினுடைய எச்ச சொச்சங்களும் இந்த நாட்டிலே ஆங்காங்கே இருக்கின்றன. இன்று இருக்கின்ற தொல்லியல் திணைக்களத்தினுடைய பிரச்சனை என்னவென்றால், எந்தெந்த சமூகத்தை பிரதிநிதித்துவப்படுத்துகின்ற தொல்லியல் பொருட்கள் இவைகள் என்று கண்டடைய முடியாத அளவிற்கு இன்று தொல்லியல் திணைக்களத்தில் பணிபுரிகின்றவர்கள் இருக்கின்றார்கள். சிறுபான்மை சமூகம், சமூக அரசியல் தலைவர்கள் இதனை புரிந்தாக வேண்டும். சீகிரியாவை சூழ் 500 மட்பாண்டு எச்சங்கள் கண்டுபிடிக்கப்பட்டன. முஸ்லிம் சமூகத்துக்கு சொந்தமானது அவர்கள் பயன்படுத்திய பொருட்கள் என்பதாக ஆர்வம் கூறப்பட்ட போதும் கூட இங்கே பணிபுரிபவர்களிலே சிறுபான்மை சமூகத்தை சார்ந்தவர்கள் பெரிதாக எடுத்துக் கொள்ளப்படுவதில்லை அல்லது நாங்கள் விண்ணப்பிப்பதில்லை. இவ்வாறான சூழ்நிலையில் இந்த தொல்லியல் விடயம் என்பது எல்லா இனங்களுக்குமான ஒரு தேசிய சொத்து என்பது உண்மையாக இருக்குமாக இருந்தால், இத்தகைய தொல்லியல் திணைக்களத்திற்கு ஏனைய சமூகங்களை சார்ந்த பிரதிநிதிகள் உள்வாங்கப்பட வேண்டும். அவர்களும் இந்த தொல்லியல் திணைக்களத்திற்குள் உள்ள விடயங்களில் அவர்கள் ஈடுபடுத்தப்பட வேண்டும். மிக முக்கியமாக, ஒரு இடம் வரலாற்று ரீதியாக தொல்லியல் இடத்திற்கு சொந்தமானது என்பதாக நீங்கள் கூறுகின்ற விடயங்கள் உண்மையாகவும் இருக்கக்கூடும். ஆனால் அவ்வாறு நீங்கள் ஒரு விடயத்தை அந்த தமிழ் பேசும் மக்கள் வாழ்கின்ற இடத்திற்குள் செய்ய முற்படுகிற போது பிரதேச செயலாளர் இருக்கின்றார், அந்த பகுதி மக்கள் இருக்கின்றார்கள், இந்த விடயம் சம்பந்தமான ஒரு தெளிவுபடுத்தலை செய்துவிட்டு நீங்கள் அதற்கான தீர்வை நோக்கி செல்லுங்கள். எங்களுடைய ஊரிலும் கூட முகுதுமகா விகாரை மண்மலை என்கின்ற ஒரு மிகப்பெரிய ஒரு தொல்லியல் இடம் சம்பந்தமான மிகப்பெரும் சர்ச்சை எழும்பியது. நான் பாராளுமன்ற உறுப்பினர் ஆவதற்கு முன்பதாக என்னை கைது செய்வதற்கான கோர்ட் ஆர்டரோடு கூட வந்தார்கள். மக்களோடு சேர்ந்து போராடுகின்ற போது அங்கே நான் பார்த்த மிக முக்கியமான தவறு என்னவென்றால், இந்த விடயத்தை ஒரு கலந்துரையாடல் மூலம் செய்து மக்களுக்கிடையில் ஒரு தெளிவினை உண்டு பண்ணி செய்வது மிக சாரப்பொருத்தமாக இருக்கும். இன்று 225 பாராளுமன்ற உறுப்பினர்களில் பாராளுமன்ற உறுப்பினர்கள் இருக்கிறார்கள், அந்த பகுதியில் உள்ள ஏனைய அரசியல்வாதிகள் இருக்கிறார்கள், அதிகாரிகள் இருக்கிறார்கள், பொதுமக்கள் இருக்கிறார்கள். எனவே இவ்வாறான ஒரு இடம், இதற்கு சொந்தமான ஒரு இடம், இந்த விடயத்தை இப்படி செய்ய போகிறோம் என்பதான ஒரு கலந்துரையாடலை மேற்கொண்டு இவ்வாறான நடவடிக்கைகள் செய்கிற போது நிச்சயமாக நாங்கள் இதிலே ஒரு குளறுபடியை காண தேவையில்லை. இங்கு இருக்கின்ற பிரச்சனை, இந்த தொல்லியல் இடம் என்ற இடங்களை நாங்கள் அடையப் போகிறோம் அல்லது அபகரிக்கப் போகிறோம் என்கின்ற பெயரில் செல்பவர்கள் அவர்கள் நடத்துகின்ற அந்த விதம், அவர்களுடைய பேச்சு, இவை வேற உள்நோக்கம் கொண்டதாக இருக்கிறது என்கின்ற ஒரு பலத்த சந்தேகத்தை சிறுபான்மை சமூகத்துக்குள் உருவாக்குகிறது. எனவே இத்தகைய நடவடிக்கைகளை ஒருபோதும் ஜனாதிபதி அவர்கள் அனுமதிக்க கூடாது என்கின்ற மிக பணிவான வேண்டுகோளை நான் இந்த இடத்திலே விதிக்க விரும்புகின்றேன். அதே போன்றுதான் அண்மையிலே இன்னும் ஒரு முக்கியமான ஒரு விடயம், அதாவது பொருளாதாரம் பின்னடைந்திருக்கிறது, சாப்பிடுவதற்கு உணவு இல்லை, மிக கஷ்டமான வறுமையான சூழலில் இருந்தாலும் இனவாத ரீதியான சில விடயங்கள் திட்டமிட்டு நடக்கிறது என்பதை பார்க்கிற போது சிறுபான்மை சமூகம் இந்த தேசம் மீது எப்படி தேச பற்று கொள்ளும் என்கின்ற கேள்வியை கேட்க விரும்புகின்றேன். அண்மையிலே வர்த்தமானி அறிவித்தல், நானும் ஒரு சட்டத்தரணி, பெண் சட்டத்தரணிகள் அணிகின்ற ஆடை தொடர்பான வர்த்தமானி அறிவித்தல் வெளிவந்தது. தி அட்டை ஆஃப் உமன் அட்டர்னி அட் லோ ஹேஸ் பீன் அமெண்டட் பை கெசட் நம்பர் 2325 அப்பன் 44 டேட்டட் 30/3/2023 March 30. To permit the following: sari and jacket in white, black, off white, grey or more. B. Black trouser with white blouse and black coat and shoes. C. Black skirt with white blouse and black coat and shoes. இப்படி ஒரு அமெண்ட்மெண்ட் நடந்திருக்கின்றது, ஒரு திருத்தம். இதற்கு முன்பு இருந்த, இதுவரை காலமும் இருந்த வர்த்தமானி அறிவித்தல் ஊடாக பெண்கள் அணிகின்ற ஆடை தொடர்பாக பிளாக் கவுன் அல்லது குளோக் என்கின்ற ஒரு சொல்லாடல் இருந்தது.
மந்திரவாதாவின் ஆடிய தேக காலத்தினும்
இந்த பிளாக் கவுன் குளோக் என்கின்ற இந்த இரண்டு சொற்களுக்கூடாக முழுவதுமாக அணிகின்ற இந்த கவுன் என்பதன் ஊடாகத்தான் முஸ்லீம் பெண்களினுடைய அபாயாவையும் கூட அவர்கள் அணிந்து செல்கின்ற ஒரு வளமை காணப்பட்டது. இப்பொழுது வந்திருக்கின்ற இந்த திருத்தத்தின் ஊடாக அதனை அணிய முடியுமா என்பதான் ஒரு சந்தேகம் எழுந்திருக்கின்றது. நாடு இருக்கின்ற இந்த சூழலில் இது தேவையான ஒரு விடயமா என்பதாக கேட்க தோன்றுகின்றது. எனவே நாடு எக்கேடு கட்டு போனாலும் பரவாயில்லை, ஒரு சில விடயங்கள் இனவாத ரீதியாக சிறுபான்மையை ஒடுக்குகின்ற விடயங்கள் தொடர்ச்சியாக நடக்கிறது என்றால் இது எப்படி நடக்கிறது, ஜனாதிபதிக்கு தெரிந்து நடக்கிறதா, அரசாங்கத்திற்கு தெரிந்து நடக்கிறதா என்பதான கேள்விகளை நாம் இங்கே கேட்க வேண்டியிருக்கிறது. தயவு செய்து இத்தகைய விடயங்களை செய்வதற்கு முன்பதான ஒரு ஆலோசனையை பெறுவது என்பது மிக முக்கியம் என்று நாம் கருதுகின்றோம். அதே போன்றுதான் இப்பொழுது இந்த உத்தேச பயங்கரவாத தடை சட்டத்திற்கு மாற்றாக பயங்கரவாத எதிர்ப்பு சட்டம் என்கின்ற ஒரு விடயம் கூட இப்பொழுது பூதாகரமாக எழுந்திருக்கின்றது. பயங்கரவாத தடை சட்டம் ஒரு நாட்டினுடைய தேசிய பாதுகாப்புக்கு இறையாண்மைக்கு தேவை என்பதான ஒரு கருத்து ஒரு புறமாக இருந்த போதும் கூட பயங்கரவாத தடை சட்டம் மீதான எதிர்ப்பு ஏன் எழுகிறது என்றால் இது அரசியல் ரீதியான பழிவாங்கலுக்கு வித்திடுகிறது என்கின்ற மிக வலுவான ஒரு காரணத்தால். நம்முடைய பாராளுமன்றத்தில் இருக்கின்ற முன்னாள் அமைச்சர் ரிஷாத் பதியுதீன் அவர்கள் கூட பிடிஐயினூடாக கைது செய்யப்பட்டார். பின்பு தீர்ப்பினூடாக அவர் குற்றமற்றவர் என்று இருக்கிறது. இந்த உயர் சபையில் இருக்கின்ற ஒரு பாராளுமன்ற உறுப்பினர் ஒரு கட்சியின் தலைவர் அவர்களே பிழையான முறையில் பயங்கரவாத தடை சட்டத்தினூடாக ஒரு அரசியல் பழிவாங்கலாக கைது செய்யப்படுவதற்கான சந்தர்ப்பம் இருக்குமாக இருந்தால் சாதாரண பொதுமக்களினுடைய நிலை என்ன என்கின்ற கேள்வியை மீண்டும் மீண்டும் நாங்கள் நியாயப்படுத்தும் விதமாகவே நடந்து கொள்கிறோம். எனவே இந்த பயங்கரவாத எதிர்ப்பு சட்டம் என்பது தொடர்பான சில திருத்தங்களிலே பல விடயங்களை பேசலாம் என்ற நேரம் போதாமல் இருக்கிறது. அதிலே குறிப்பாக உத்தேச சட்டமூலத்திற்கு 1/4 பயங்கரவாத எதிரான மரண தண்டனை பற்றி பேசுகிறது மிக முக்கியமான ஒரு விடயம். அது மாத்திரமல்லாமல் பயங்கரவாதம் என்றால் என்ன என்பது தொடர்பான வரைவிலக்கணம் இதுவரையில் மிகச் சரியாக சொல்லப்படவில்லை. நான் நினைக்கின்றேன் கோஃபி அனான் அவர்கள் முன்னாள் ஐக்கிய நாடுகளினுடைய செயலாளர் அவர்கள் ஒரு ஐநா சபை எவற்றுக்காக குரல் எழுப்புகிறதோ அவை அனைத்தினதும் இதயத்தில் பயங்கரவாத தடை சட்டம் என்பது மிகப்பெரும் தாக்குதலை செலுத்துகின்றது. அது ஜனநாயகமாக இருக்கலாம், சட்ட ஆட்சியாக இருக்கலாம், மனித உரிமைகள் மற்றும் உறுதிப்பாடாக இருக்கலாம், இவைகளில் மிகப்பெரிய தாக்கத்தை செலுத்துகிறது என்றார். எனவே இந்த பயங்கரவாத தடை சட்டமாக இருக்கலாம், பயங்கரவாத எதிர்ப்பு சட்டமாக இருக்கலாம், பயங்கரவாதம் என்றால் என்ன என்பது தொடர்பான வரைவிலக்கணத்திலே நாம் அதனை வழங்குவதில் ஏற்படுகின்ற பிள்ளைகளால் மாபெரும் தவறுகள் நடக்கின்ற. இறுதியாக நான் முடித்துக் கொள்கின்றேன். இதிலே உட்புரிவு 2 படி ஒரு போராட்டத்தின் போது வீதி தடைகளை சேதப்படுத்தினாலும் கூட அது பயங்கரவாதத்திற்குள் அடங்கும் என்பதான ஒரு விடயத்தினூடாக கைது செய்யப்படுவதற்கான வாய்ப்பு இருக்கிற போது இங்கே டெமோக்ரசி என்பது கேள்விக்குட்படுத்தப்படும் என்று சகலருமே இப்பொழுது குரல் எழுப்ப தொடங்கி இருக்கிறார்கள். எனவே ஜனாதிபதி அவர்கள் இந்த பயங்கரவாத எதிர்ப்பு சட்டம் தொடர்பாக நியாயமான திருத்தங்களை மேற்கொண்டு இதனை நிறைவேற்றுவது பொருத்தமாக இருக்கும் என்ற என்னுடைய கருத்தையும் தெரிவித்து விடைபெறுகிறேன். நன்றி.